અવસર ભક્તોનો આજે આ કથાનું અંતિમ સત્ર છે. આચાર્યો એવું કહે છે કે આમ તો કથા ક્યારેય પૂર્ણ થતી નથી, કારણ હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનના અનેક નામોમાં એક નામ છે ભગવાનનું અનંત. અનંતનો અર્થ થાય છે જેનો ક્યારેય અંત નથી. અને એવા ભગવાન અનંતની કથા એ ભગવાનની જેમ અનંત છે, કારણ ભગવાનની અંદર નિત્ય નવા નવા ગુણોનું પ્રાકટ્ય થતું રહે છે. એ ગુણોના પ્રભાવમાં ભગવાન પોતાની લીલાઓનો વિસ્તાર કરે છે. કવિરાજ ગોસ્વામી લખે છે, અમાર માધુર્ય નિત્ય નવ નવ હઈ. ભગવાનમાં રોજ નવા નવા ગુણ પ્રકટ થાય છે અને એ ગુણોની જો ગણના કરવામાં આવે, એ ગુણોની કોઈ સંખ્યા નથી. કારણ કે રોજ નવા ગુણ પ્રકટ થાય અને એ ગુણને ધારણ કરી ભગવાન રોજ એક નવી લીલા કરે છે. એટલા માટે શાસ્ત્રમાં એવું ભગવાનનું એક નામ આપવામાં આવ્યું છે, નિર્ગુણ. નિર્ગુણનો અર્થ થાય જે ગુણોથી પરે છે. આ સંસારમાં સત્વગુણ, રજોગુણ કે તમોગુણ જે ભગવાનને બાંધી નથી શકતા, ત્રણેય ગુણોથી ઉપર છે, ત્રણેય ગુણોથી પર છે, એ ભગવાનને નિર્ગુણ કહેવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે નિર્ગુણ એટલે ભગવાનમાં કોઈ ગુણ છે જ નહીં. નિર્ગુણનો અર્થ એવો નથી ભગવાનમાં ગુણ નથી. નિર્ગુણનો અર્થ છે કે એનામાં એટલા ગુણ છે કે એ ગુણને ગણવા મુશ્કેલ છે. એટલે આચાર્યો લખે છે ભગવાન નિર્ગુણ છે. ઘણા લોકો એમ માને નિર્ગુણનો અર્થ છે નિરાકાર, ભગવાનનો કોઈ રૂપ નથી, ભગવાનનો કોઈ આકાર નથી. કથા આપણે સાંભળી કે અજામિલને બચાવવા માટે ભગવાનના ચાર પાર્ષદ આવ્યા અને એ ચારેય પાર્ષદોએ યમદૂતોને ત્યાંથી ભગાડી દીધા અને અજામિલને હરિદ્વારમાં જવાની ઈચ્છા થઈ. ઈચ્છા થઈ એટલે આપણી જેમ વિચાર ન કર્યો કે કઈ તારીખની ટિકિટ લઉં. અજામિલને ખબર પડી કે નહીં, આપણો ભાગવત ધર્મ જાગી ગયો છે. જીવનમાં ખબર પડી ગઈ ભક્તિ સર્વે સર્વા સાર છે. ઘર, પરિવાર, પુત્ર, સંપત્તિ બધું છોડી અને સીધો હરિદ્વારમાં આવી ગયો. હરિદ્વારમાં જઈ રાત દિવસ મનને ભગવાનમાં લગાવી દીધું. કારણ કૃષ્ણ કહે છે, જો કોઈ વ્યક્તિ એનું મન મને અર્પણ કરી દે તો એ ભક્ત પછી મારો થઈ ગયો. ગીતામાં કહે છે કૃષ્ણ, મન મના ભાવ મદ ભક્તો. હે અર્જુન, મન મારામાં લગાડી દે. પછી કૃષ્ણ કહે છે, બીજું હું સંભાળી લઈશ, મન લગાવ્યું મારામાં. એટલે અજામિલે આ સિદ્ધાંત અનુસાર પોતાના મનને, પોતાના બુદ્ધિને, પોતાના ચિત્તને ભગવાનમાં લગાવી ને રાત દિવસ ભગવાનનું ભજન કરવા લાગ્યો. ત્યારે સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, ભગવાનના નામમાં એટલી શક્તિ છે. ગઈકાલે આપણે ભગવાનના નામની મહિમાને શ્રવણ કરી કે આ સંસારમાં જે વ્યક્તિ ભગવાનના નામને જપે એ સંસારમાં મોટા મોટા ભયમાંથી મુક્ત થાય છે. પરીક્ષિત મહારાજના મનમાં હજી થોડો સંશય લાગ્યો સુખદેવ ગોસ્વામીને કે આને આ વાત જામતી નથી, અને એ વાતને જમાવવા માટે એક અંતિમ શ્લોક સુખદેવ ગોસ્વામી કહે છે, હે પરીક્ષિત, પોતાના પુત્રનું નામ લેવાથી અજામિલને જો ભગવાનનું ધામ મળી જતું હોય તો પછી જે લોકો કૃષ્ણ માટે ભગવાનના નામને લે છે એને શું નહીં મળે, એમાં કોઈ શંકા છે કે ભગવાનના ધામમાં નહીં જાય? નિશ્ચિત રૂપે જશે. પણ શિલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર બહુ સુંદર આ શ્લોકની ટીકામાં લખે છે, ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે એક ભગવાનના નામ લેવાથી જો ભગવાનનું ધામ મળી જતું હોય, આપણે રોજ 27,000 વખત ભગવાનના નામનું ઉચ્ચારણ કરીએ છીએ, 16 માળા કરે છે, છતાં જીવનમાં ફરક પડતો નથી, દ્વેષ ઈર્ષા હૃદયમાંથી જાતી નથી, આનું શું કારણ છે? ત્યારે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે, અજામિલ ભગવાનના નામ જપવાના કારણે ધામમાં ગયો, વાત સત્ય છે, વેદવ્યાસ મહારાજે લખ્યું છે આમાં, પણ એ પૂર્ણ સત્ય નથી કે અજામિલ એના પુત્રનું નામ લેવાથી ભગવાનના ધામમાં વયો ગયો, આ સત્ય નથી. કારણ કે જો એના પુત્રના નામ લેવાથી એને ધામ મળે તો પછી ગીતામાં એ જ કૃષ્ણ કહે છે, યમ્યમ વ્યાપી સ્મરણ ભાવ, જે જે ભાવને વ્યક્તિ સ્મરણ કરી પોતાનું શરીર છોડે એ ભાવ એને બીજા જન્મમાં પ્રાપ્ત થાય. અને આ સિદ્ધાંત જો અજામિલ ઉપર લગાડવામાં આવે તો અજામિલને એ નારાયણના પુત્ર બની નાવું પડે ગીતાના સિદ્ધાંત અનુસાર. પણ થયું એવું કે અજામિલ બીજો જન્મ લેવાની વાત છોડો, આ જ જન્મની અંદર મુક્તિને પ્રાપ્ત કરી ભગવાનના ધામમાં વયો ગયો. ત્યારે આચાર્યોના મનમાં બહુ મોટો પ્રશ્ન થયો કે જે લોકો રાત દિવસ ભગવાનનું નામ જપે છે એને ભગવાન મળતા નથી, અને એક વખત પુત્રનું નામ લેવાથી ભગવાન મળી ગયા. ત્યારે ચક્રવર્તી ઠાકુર સમજાવે છે, અને શિલ પ્રભુપાદજીએ આ દ્વિતીય અધ્યાયમાં એક વિશેષ નોટ આપી છે, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરની ટીકાને ગુજરાતીમાં અનુવાદ કરીને લખ્યું છે, અજામિલ ભગવાનના ધામમાં એટલે ગયો કારણ કે એક નામ લેવાથી પાપ નષ્ટ થાય છે, વાત બિલકુલ સત્ય છે. કોઈ વ્યક્તિ એકવાર નારાયણ બોલે, એકવાર હરે કૃષ્ણ બોલે, અનંત કોટી જન્મના પાપ એના બળી નષ્ટ થઈ જાય છે. તો પ્રશ્ન થાય કે આપણા કેમ ન થયા? પાપ આપણા નષ્ટ થાય છે પણ એ દેખાતું નથી, કારણ કે પ્રોસેસ ધીમી છે. શું કામ? આપણા કોમ્પ્યુટરમાં વાયરસ છે. શું વાયરસ છે? માળા કરતા હોય પછી હમે ઘડિયાળ હમે જોતા હોય, 8 વાગે એટલે ઓફિસ જવાનું છે, 8 વાગે એટલે માળા થઈ જ જવી જોઈએ, ને એમાં લાગે કે નહીં 5 મિનિટ ઓફિસમાં મોડું થાય એવું છે તો એ માળાની સ્પીડ વધી જાય. પેલું કસરતનું મશીન આવે ને, બટન દબો એટલે સ્પીડ વધે, એમાંની સ્પીડ માંડે વધવા, ટાઈમિંગ અનુસાર 2 કલાક એટલે 2 કલાક થઈ જ જવી જોઈએ. વહેલા થઈ જાય તો કોઈ વાંધો નહીં, તો એવોનો વિચાર કરે હેલો 5 મિનિટ જલ્દી થાય, થોડીક ધીમે ધીમે કરું મનને લગાડવામાં. તો અજામિલ જે નામ બોલ્યો એનાથી એના બધા પાપ નષ્ટ થઈ ગયા. ચક્રવર્તી ઠાકુર કહે છે કે જ્યારે અજામિલે એના પુત્રને પ્રથમ વખત બોલાવ્યો નારાયણ, એ જ સમયથી અજામિલના પાપ ધોવાનું ચાલુ થઈ ગયું હતું. વિચાર કરો, જ્યારે યમદૂતો આવ્યા એટલા સમયમાં અજામિલના કેટલા પાપ ધોવાઈ ગયા છે? ઘણા, લગભગ એ ક્લીન થઈ ચુક્યો હતો. અને એક પ્રશ્ન એ છે કે વિષ્ણુ દૂતો આવ્યા તો અજામિલને લઈ અને સીધા ભગવાનના ધામમાં જવા જોઈએ, પણ વિષ્ણુ દૂતો એ હામે ન જોયું, એ તો યમદૂતોને ભગાડી અને પોતે વયા ગયા, અજામિલને મૂકી દીધો આઈના. તો આ બધા પ્રશ્નોને જો તમે વિચાર કરવાની ઉપર, તો તત્વ એ છે જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિનો પ્રારંભ કરે ત્યારે સુત ગોસ્વામી કહે છે, ત્રાય તે મહતો ભયાત, થોડી એવી કરેલી ભગવાનની ભક્તિ, થોડી એવી કરેલી ભગવાનના ભક્તોની સેવા મોટા મોટા ભયમાંથી બચાવે છે. નજામિલ પોતાના પશ્ચાતાપમાં એક શ્લોક બોલે છે આ દ્વિતીય અધ્યાયમાં, કે હું એટલો બધો પાપી વ્યક્તિ હતો, એટલો બધો પાપી હતો કે યમદૂતના પાસમાંથી હું ક્યારેય ન બચેત, પણ મારા જીવનમાં મેં પેલા ભક્તિ કરી હતી. અજામિલ કહી રહ્યો છે, મને અંતે વિષ્ણુ દૂતોના દર્શન થયા, કારણ મારી જેવા પાપી વ્યક્તિઓને ક્યારેય આ દર્શન મળે નહીં, પણ વિષ્ણુ દૂત આવ્યા શું કારણ હતું, કારણ કે મેં પેલા ભક્તિ કરી હતી. અને આ વાત યમદૂતો આ અધ્યાયમાં બોલે છે. કાલે સાંભળ્યું અજામિલમાં કેવા ગુણ હતા, કેવી રીતે એ ભક્તિ કરતો હતો, અને એ ભક્તિના પ્રભાવથી અજામિલ પોતે બોલે છે આ શબ્દો, કે મને અંતકાળે ભગવાન નારાયણની યાદ આવી ગઈ. ભલે પુત્રના નામથી, પણ એ નામ કેવી રીતે બોલ્યો હતો, કહે છે અસહાય અવસ્થામાં આપણે જે હાથ ઉપર કરવી છે ને, એ એટલા માટે જ કરવી છે લોકોને અને ભગવાનને બતાવવા માટે કે હું અસહાય છું. અને અસહાય અવસ્થામાં અજામિલ બોલ્યો નારાયણ, આંખમાંથી આંસુ નીકળી ગયા, આવું એનું છેલ્લું નામ હતું. અને એટલે ભગવાનના એ ચાર દૂત આવી ગયા. એ કેવળ છેલ્લે એક નામ લીધું એટલે નથી આવ્યા, અજામિલે જીવનમાં પહેલા ભક્તિ કરી હતી, પછી એનું પતન થયું અને પછી પાછો એ ભક્ત બની ગયો. તો તમને મનમાં થશે, કાલે તમે નામની આટલી મહિમા બતાવી, આજ ના પાડો જ, હવે સીધી ચોખવટ કરો, અમારે કરવાનું જ શું કરવાનું છે, આજ મહામંત્ર જપવાનો છે, આજ કરવાનું છે. પણ કહેવાનો અર્થ એ છે, તમારી અંદર ગમે એટલા પાપ હોય, ગમે એટલા અનર્થ હોય, પણ હરે કૃષ્ણ મહામંત્ર જો જપશો તો એ અનર્થ ધીરે ધીરે નીકળતા જશે. જીવનમાં થોડી એવી ભક્તિ કરીએ છે, થોડું ભગવાનનું નામ લીધું હશે તો મોટા મોટા ભયથી રક્ષણ થાય છે. કારણ ગીતામાં કૃષ્ણ કહે છે, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી, ભક્તિનો ક્યારેય નાશ નથી થતો. આ જન્મમાં કોઈ ભજન કરવાનો પ્રારંભ કરે, 20% ભક્તિ કરે અને પછી મરી જાય. આ દુનિયામાં કોઈ ડોક્ટર બને, MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરે અને એ મરી જાય, પછી બેયનો પુનર્જન્મ થાય અને એ પુનર્જન્મમાં ડોક્ટર પાછો સ્કૂલે જાય અને ત્યાં જઈને બુક ખોલે અને પછી ભણે A for Apple એને B for Ball. એ ત્યાં એવું ન કહી શકે કે નહીં હું આગલા જન્મમાં ડોક્ટર હતો, હવે હું સ્કૂલે નહીં જાઉં. કીધું કોઈ છોકરાએ, બધા સિનિયરમાં જાય અને A for Apple કરે. કારણ કે આ ભૌતિક જગતનું જે જ્ઞાન છે એ નષ્ટ થઈ જાય છે, એ ટકતું નથી. પણ આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન હંમેશા માટે એ આત્માની સાથે રહે છે. એ 20% થયેલી ભક્તિ આ જન્મમાં 21%થી પ્રારંભ થાય છે, કારણ ભક્તિનો ક્યારેય નાશ થતો નથી, કૃષ્ણ કહે છે ગીતામાં. એટલે ભજન કરવું જોઈએ. અને ભક્તિની મહિમા, શા માટે ભજન કરવાનું કહે છે ભગવાન, કારણ આ ભક્તિમાં કોઈ ડર નથી, કોઈ બીક નથી. તત્વથી આ અધ્યાય ઉપર વિચાર કરો, અજામિલે પહેલા થોડી ભક્તિ કરી, પછી એનું પતન થઈ ગયું, પતન થઈ ગયું છતાંય અંતે ભગવાને મદદ કરીને છોડાવી લીધો. કહેવાનો અર્થ કૃષ્ણનો એ છે કે ભક્તિનો થોડો એવો પ્રારંભ કરો, એને પૂરી કરાવી મારા હાથમાં છે. તમે શરૂઆત કરો ખાલી, તમે એક ડગલું આગળ આવો મારી બાજુ, કૃષ્ણ કહે છે હું 100 ડગલા આવીશ. તમે એક વસ્તુ મને અર્પણ કરો, કૃષ્ણ કહે છે હું તમને 1000 આપીશ. અને આપે છે, એવું નથી ભગવાન નથી આપતા, પણ ભગવાન ઉપર ઘણા લોકોને વિશ્વાસ નથી, ઘણાને નહીં કોઈને નથી. કારણ મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો હજારો વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ સિદ્ધ થાય છે અને એવા હજારો સિદ્ધમાંથી કોઈ એક વ્યક્તિ શુદ્ધ ભક્ત થાય છે. ઘણા લોકો વિચાર કરે કૃષ્ણની ભક્તિ કરશું તો શું મળશે, કૃષ્ણ ગિફ્ટ શું આપશે આપણને. કૃષ્ણ જે ગિફ્ટ આપે છે ને, એવું ગિફ્ટ આ સંસારમાં બીજું કોઈ ન આપી શકે. હું જ્યારે નાનો હતો અમારા ગામ રહેતો હતો એ સમયે અમારા ઘરે એક સાધુ રોજ લોટ માંગવા આવતા હતા રોજ. એક વાર એને એક વાત કીધી, સમજમાં તો મને નહોતી આવી એ વખતે, પણ હવે સમજાય છે. એને કીધું કે અમારા ગામમાં અમુક લોકો ચર્ચા કરતા હતા કે નરસિંહ મહેતાનું કેવું ભાગ્ય છે, ભગવાને એના કેટલા કામ કર્યા, જ્યારે બોલાવે ત્યારે હાજર, ભગવાનને યાદ કરે એનું બધું કામ થઈ જાય. ત્યારે એ બાવાજી જે હતા એને કીધું કે મેં લોકોને કીધું, મૂર્ખ્યાઓ તમારી આ ફાલતુ ચર્ચા બંધ કરી દો, આપણે હોય તો એમ લાગે કૃષ્ણ કથા થાય છે, પણ જુઓ તત્વ જાણવા વાળો વ્યક્તિ હોય એ તત્વના સિદ્ધાંતને પકડી લે. બસ એને આટલી ચર્ચા કરી એ લોટ લઈને વૈયા ગયા. આ મને સમજાણું નહીં ઘણા સમય સુધી કે ઓલા લોકો તો નરસિંહ મહેતાના જીવનની કથા કહી રહ્યા હતા, આને મૂર્ખ શું કામ કીધા. પણ મારા દાદાએ મને ખુલાસો આપ્યો એનો, પછી મૂર્ખ એટલા માટે કીધા કારણ કે નરસિંહ મહેતાની એક કુંવરબાઈ અને એક શામળશાના વિવાહ કર્યા, તમારા ત્રણ ત્રણ ને ચાર ચાર ના કરે છે, છતાં એમ માનો છો હું કરું છું. બસ આટલો જ ફરક છે ભગવાનને જાણવામાં. એવું જરૂરી નથી કે તમારા બધા કામ ભગવાન તમારી સામે આવીને ઉભા હોય તો જ થાય. ભગવાન એના ધામમાં બેઠા બેઠા તમારું કામ કરે અને તમને એમ થાય કે હું કરું છું. અને આ જ અજ્ઞાન છે, કરે છે બધું ભગવાન, છતાં આપણે એમ માનવી છે કે હું કરું છું. આ જ અજ્ઞાન છે સૌથી મોટું. જીવ આને સમજી ન શકે. શ્રી નાભાજી એક બહુ સુંદર કથા કહેતા, એક વાર એક ગામમાં એક મહા તપસ્વી વ્યક્તિ રહે, અને ભાઈનું એવું ચોમાસાની ઋતુ, ગામમાં પૂર આવ્યું. પૂર આવ્યું તો બધા લોકોએ કીધું મહાત્મા ઘરમાં આવી આવો નહીતર ડૂબી જશો. મહાત્મા કે ભગવાન બચાવવા વાળો છે ને, કઈ વાંધો નહીં, ભગવાન બચાવશે. મહાત્મા બેઠા હતા ત્યાં પાણી આવ્યું, મહાત્મા ઉભા થઈ ગયા. ત્યારે ગામ લોકોએ કીધું એક કામ કરો, ઘરમાં ભાઈ આવો ડૂબી જશો. ધીમે ધીમે પાણી વધતું ગયું, મહાત્માના ઘૂંટણ સુધી આવ્યું, તોય મહાત્મા એકના બે થયા જ નહીં. એમ કરતા કરતા એ પાણી મહાત્માના ગળા સુધી આવી ગયું. છેલ્લે ગામ લોકોએ કીધું છેલ્લી વાર કહેવી છે આવી જાઓ, ડૂબી જશો નહીતર. ગામ લોકો છોડીને વયા ગયા અને ડૂબવાની તૈયારી. ત્યારે એક હોડી આવી, આ એસએમસી વાળા સુરતમાં એસએમસી કહેવાય, મહાનગરપાલિકા વાળાની બોટ આવી છે. મહાત્માને કીધું બાબા આમાં આવી જાઓ નહીતર મરી જશો. બાબા કે કૃષ્ણ બચાવશે, તમારા સપોર્ટની જરૂર નથી. અને બહેનું એવું બાબા વયા ગયા, અને ગયા કારણ કે ભગવાનના ભક્ત હતા, ધામમાં ગયા. હવે ધામમાં જતા હતા એમાં બહેનું એવું કે બુક જોવામાં આવી તો યમરાજ જે નિર્ણય આપ્યો કે ધામમાં જવાનું યોગ્ય નથી, આને ઉચ્ચ લોકમાં મોકલો સ્વર્ગની ઉપર. તો બાબાજીનું મગજ છટકી ગયું. બાબાજી કે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને મેં મારું જીવન સમર્પિત કરી દીધું, ભગવાનને મારી સામે લાવો, આપણે પ્રશ્ન કરવો છે, આપણો પ્રશ્ન છે આમાં. ભગવાન પ્રગટ થયા અને પ્રશ્ન કર્યો બાબાજી, એ કે આટલી ભક્તિ કરી, તમારી ઉપર વિશ્વાસ રાખીને પાણીમાં ડૂબી ગયો અને તોય તમે બચાવવાનો આપ્યા. ભગવાને એક લાફો મૂક્યો ઉપાડીને, હે ને, આ મૂરખ, એ હોડી તાર બાપાએ મોકલી હતી, ભગવાન કે મેં જ મોકલી હતી. સિદ્ધાંત એ છે, ભગવાન અપ્રત્યક્ષ રૂપમાં મદદ કરે છે પણ જીવ એનો અનુભવ નથી કરી શકતો. જરૂરી નથી કે ભગવાન સામે આવીને ઉભા હોય તો જ મદદ થાય. જો નરસિંહ મહેતાને પૂર્ણ વિશ્વાસ હતો, ભગવાને એના પુત્રના વિવાહ કર્યા અને એવા વિવાહ કર્યા કે ભારતનો કોઈ બાદશાહ, આજનો કોઈ ધનવાન વ્યક્તિ એવા લગ્ન ન કરી શકે જે ભગવાને કરાવ્યા છે. કુંવરબાઈનું મામેરું કર્યું, એવું મામેરું જે આ સંસારનો કોઈ વ્યક્તિ ન કરી શકે ક્યારેય, હે ને. આજ સુધી નહીં, ઇતિહાસમાં અમર છે, નો પહેલા કોઈએ કર્યું તું નથી, વર્તમાનમાં કોઈએ કર્યું કે નહીં, ભવિષ્યમાં કોઈ કરશે. આ ભગવાન આપે છે. જુઓ સુદામાનું જીવન, ભજન કરતા કરતા એવી સ્થિતિ આવી ગઈ, ઘરમાં ખાવાનું નહીં, પીવાનું નહીં, શરીર ઉપર પહેરવા કપડાય નહીં. આચાર્યો કહે છે કે સુદામાની પત્નીના પત્નીની જે સાડી હતી એમાં એટલા થીંગડા હતા કે ખબર નહોતી આ સાડીનો મૂળ કલર કયો છે. અને આટલી સ્થિતિમાં સુદામા ભગવાનના નામનો જપ કરતા. આપણી થાય થોડોક ધંધો ડાઉન થાય એટલે વિચાર કરે હાલો ઇસ્કોનમાં ગયા ધંધો ડાઉન થઈ ગયો, અને પછી આપણી પાસે આવીને પૂછે પ્રભુ ભગવાનની કૃપા ક્યારે થશે, તું જાય ત્યારે. બીજું શું કહેવું, એને કૃપા જોતી છે પણ પેલા અંદર જોતા શીખો વિશ્વાસ કેટલો છે કૃષ્ણ ઉપર. કથામાં આવું હોય તો હજાર વખત પ્લાનિંગ કરતા હોય, એક દિવસ જાશું, બે દિવસ. એક દિવસે કથામાં આવે ને ભાગ્યશાળી કહેવાય, કારણ કે ભાગવતમાં લખ્યું છેલ્લા દિવસે જે કથા સાંભળે એને સાતેય દિવસનું ફળ પ્રાપ્ત થઈ જાય. તાળીયું ભલે પાડો પણ કોઈ દી કથામાં એવું ન કરતા ગાલો હાથમાં દિવસે જઈ આવશે. આ તો પરિસ્થિતિ વશ કદાચ ન આવી શક્યા હોય એના માટે એક બારી છે, ન આવી શક્યા હોય એની હાટું. આનો ઉપયોગ ન કરાય, પણ ગુજરાતીમાં કે મીઠા ઝાડના મૂળ ન કટાય, ભાગવતમાં કીધું છે, પણ પછી એનો ફાયદો ન ઉઠાવવાનો હોય. એ તો જીવનમાં એવી પરિસ્થિતિ આવે ત્યારે એનો ઉપયોગ કરવાનો હોય ખાલી. બાકી તો મંગલાચરણમાં આવ્યું છે નિત્યમ ભાગવત સેવ્યા, ભાગવતને નિત્ય સાંભળવું જોઈએ. તો વાત આપણે એ કરતા હતા કે ભગવાનની જે ભક્તિ કરે એને ભગવાન જે આપે છે, અને સુદામાને આપ્યું કેવી રીતે આપ્યું. સુદામા ગયા દ્વારકામાં, કથા તમને ખબર છે. હવે સમજવાનો સિદ્ધાંત એ છે, દ્વારકામાં એ જઈને ઉભા રહ્યા અને દ્વારપાળોએ કીધું કોનું કામ છે, ત્યારે એને કીધું દ્વારકાધીશને મળવું છે. ઘણા કથાકારો એમ કહે છે કે દ્વારપાળોએ ધક્કો મારી અને સુદામાને કાઢી મૂક્યા. હવે જો આની ઉપર તત્વથી વિચાર કરવામાં આવે, જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો દ્વારપાળ હોય એ વૈષ્ણવ જ હોય કે નહીં? અને એક વૈષ્ણવ ક્યારેય આવા ભક્તને ધક્કો મારી શકે? કારણ કે એને આપણી જેવા વોચમેન તો ન હોય, બંદૂકો લઈને ઉભા હોય. દિવ્ય વ્યક્તિઓ, દિવ્ય આત્મા જે છે, દિવ્ય પુરુષો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દ્વારપાળ બને છે. કારણ એ દ્વારપાળો કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરમ મહાભાગવત વ્યક્તિઓ છે. અને એવા વ્યક્તિઓ સુદામા જેવા શુદ્ધ ભક્તને ધક્કો મારે આ સિદ્ધાંત ક્યારેય સત્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણને સંદેશ આપવા માટે એ દ્વારપાળો ગયા, અને એ દ્વારપાળો જયારે ભગવાન શ્રી કૃષ્ણને જઈને કીધું કે પ્રભુ તમારો કોઈ મિત્ર આવ્યો છે બારણે, ત્યારે કૃષ્ણ કહે છે નામ શું છે? નામ સુદામા. સુદામા શબ્દ પૂરો થાય એ પહેલા કૃષ્ણ રુક્મણીજી સાથે બેઠા હતા, એ રુક્મણીજીને છોડી અને છલાંગ મારી પલંગ ઉપરથી કૂદ્યા અને દ્વારકાની શેરીઓમાં એ દ્વારકાધીશ દોડતા દોડતા નીકળ્યા છે. આખું દ્વારકા જોવા માટે બહાર નીકળ્યું કે જે પોતાના રથ સિવાય, ગરુડજી સિવાય ક્યારેય બહાર નીકળતા નથી એ કૃષ્ણ. આજે આમ ચપ્પલ પહેરવાનો સમય નથી, ચપ્પલ પહેર્યા વગર એ દ્વારકાની શેરીઓમાં દોડે છે, આખું દ્વારકા જોઈ રહ્યું છે. ઉદ્ધવજી પાછળ જાય છે, પ્રભુ ઉભા રહ્યો. કૃષ્ણ દોડીને જાય છે અને સુદામા આ બાજુથી ચાલતા આવે છે. જો કૃષ્ણને ખબર છે આ સુદામા મારો ભક્ત છે, એટલે ભગવાન દોડતા આવ્યા. સુદામા અહીંયા એક ડગલું ભરે અને કૃષ્ણ આ બાજુથી 100 ડગલા દોડીને આવે છે. સિદ્ધાંત આ સમજવાનો છે આમાં. ભગવાનની જે ભક્તિ કરતા હોય ને ભગવાન એને અનેકો ગણું આપી દે છે. અને પ્રસંગ તમે જાણો છો, એ સુદામાને લઈ અને કૃષ્ણ પોતાના મહેલમાં આવ્યા અને મહેલની અંદર બહુ સુંદર 16108 પત્નીઓ દ્વારા એનું સ્વાગત, અને એ સ્વાગત કરતા કરતા પ્રસંગ એવો બન્યો, ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે મારા માટે કઈ ગિફ્ટ આવી છે. કારણ કે કોઈ શુદ્ધ ભાવથી જયારે ભગવાનને કઈ અર્પણ કરે અને ભગવાનથી છુપાયેલું રહે આવું ક્યારેય સંભવ નથી. કૃષ્ણ જાણી ગયા કે સુદામાની પાસે કઈક છે, મારા માટે કઈક લાવ્યા છે. સુદામાને શરમ આવતી હતી આપવામાં, કારણ કે સોનાના મહેલમાં રહેવા વાળા એ દ્વારિકાધીશ અને ક્યાંય ફાટલા તૂટલા કપડામાં બાંધેલા એ બે ત્રણ મુઠ્ઠી પૌવા કૃષ્ણે ખેંચીને પ્રસાદ લઈ લીધો અને કૃષ્ણ એ પ્રસાદને ખાવાનું ચાલુ કર્યું. એક મુઠ્ઠી પૌવા જયારે મોઢામાં મૂક્યા ત્યારે કૃષ્ણ મનમાં વિચાર કરે છે કે આ પૌવાનો એટલો અદભુત સ્વાદ છે, આ સ્વાદ દ્વારકાના 56 ભોગમાં નથી, કે નથી મથુરાની અંદર માતા દેવકીના ભોજનમાં. એ સ્વાદ નહોતો જે સ્વાદ સુદામાના તાંદુલમાં છે. એક મુઠ્ઠી કૃષ્ણે જયારે ખાધા અને કૃષ્ણે આપી દીધી દ્વારિકા આખી, જેવી મુઠ્ઠી મોઢામાં ગઈ કૃષ્ણે મનમાં સંકલ્પ કર્યો આ આખી દ્વારિકા હું સુદામાને અર્પણ કરી દઉં છું. બીજી મુઠ્ઠી ખાવાની તૈયારી રૂકમણીજીએ હાથ પકડી લીધો દ્વારકાધીશ, બસ. કારણ એ સમજી ગયા કૃષ્ણને એના મિત્ર પત્ની આજે એટલો ભાવ પ્રગટ થઈ ગયો હતો, એટલો ભાવ હૃદયમાં પ્રગટ થયો, ભગવાને વિચાર કર્યો કે મારે ભગવાન રહેવું જ નથી, તો આ સુદામાને હું ભગવાન બનાવીશ અને હું એક સામાન્ય મનુષ્ય બની અને આ સંસારની અંદર રહીશ. સમજો ભગવાન પોતાની ભગવત્તા છોડવા તૈયાર થઈ ગયા છે. રુકમણીજી અટકાવી દીધા, પ્રભુ બસ, કારણ તમે જે કરવા જઈ રહ્યા છો એ તમને આ મગજમાં આવે છે તમે શું કરો છો? અરે ભગવત્તા છોડી અને તમે એક મનુષ્ય બનવા જઈ રહ્યા છો, જયારે આ સુદામા એ મનુષ્યમાંથી ભગવાન બનવા જઈ રહ્યો છે. વેદોનો હજાર અમર સિદ્ધાંત, જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે, છતાં કૃષ્ણ એ સિદ્ધાંતને આજ ખોટો કરવા જઈ રહ્યા છે સુદામા માટે. રુકમણી કીધું કૃષ્ણને, કૃષ્ણ તમે જે સુદામાને આપવા જઈ રહ્યા છો પણ સુદામાની ક્ષમતા નથી એ અનંત કોટી બ્રહ્માંડના ભારને જીરવી શકે. તમે સમજો ભગવાન છો તમે અને આ અનંત કોટી વિશ્વ, અનંત કોટી બ્રહ્માંડ તમારી સંકલ્પ શક્તિથી કાર્યરત છે. શું એ કાર્ય સુદામા કરશે? ભગવાન પોતાના ભાવમાંથી બહાર આવ્યા અને એ પૌવા જે હતા એની 16108 વાણીઓને આપી દીધા. બધાએ થોડો થોડો પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ 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 હરે હરે.
પ્રસાદ એ 16108 સ્ત્રીઓમાં વેચાઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં ચેન નથી પડતું. સુદામા અનેક દિવસ દ્વારકામાં રહ્યા. એક દિવસ આવ્યો, સુદામાજીએ વિચાર કર્યો કે હવે મારે મારા ઘરે પાછા ફરવું જોઈએ. જ્યારે જ્યારે સુદામા જવાની વાત કરે કૃષ્ણ કે બે ત્રણ દિવસ રોકાઈ જાઓ, ને ભગવાનની વાત સાંભળી સુદામાને રોકાઈ જાય. પણ એક રાત્રિએ સુદામાએ નિશ્ચય કર્યો કે આવતીકાલે સવારે દ્વારકાધીશ કદાચ મારા પગ પકડી લે, છતાં દ્વારકાને છોડીને હું વયો જઈશ. ઈ જ રાત્રિએ ઉદ્ધવજીએ કીધું, કૃષ્ણને બોલાવ્યા એક બાજુ અને કીધું, કૃષ્ણ તમારા પરમ મિત્ર, આખી દુનિયા તમારા ચરણોની સેવા કરે, તમે સુદામાના ચરણોની સેવા કરો છો. આટલી બધી એની ગરીબ સ્થિતિ છે, દરિદ્ર છે, અને તમારી પાસે આટલી બધી સંપત્તિ છે, કેમ તમે કાંઈ એને આપતા નથી? અરે દ્વારકામાંથી એક મણી કદાચ આપી દો, આ સુદામાનું જીવન એમનામ પાર થઈ જાય. ત્યારે કૃષ્ણ જો કૃષ્ણ જીવનમાં ક્યારેય નથી રોયા ત્યારે રડતા રડતા કૃષ્ણ કહે છે, ઉદ્ધવ સુદામાને આપવાની યોગ્યતા જો મારામાં હોત ને તો તને શું લાગે છે મેં અત્યાર સુધી રાહ જોઈ હોત? ઉદ્ધવ આ સંબંધ તને નહીં સમજાય. ઉદ્ધવજી કે કાંઈ વાંધો નહીં, જઈને સુઈ ગયા. અને બીજા દિવસે સવારે સુદામા જવાની તૈયારી કરે. ભગવાન શ્રી કૃષ્ણ આખી દ્વારકાને લઈ અને સુદામાને વિદાય આપવા માટે નીકળ્યા. બધા લોકોના મનમાં પ્રશ્ન થાય કે કૃષ્ણ કેમ આ બ્રાહ્મણને ચાલતો જવા દે છે, એના માટે કોઈ વ્યવસ્થા નથી. સુદામા આગળ ચાલે, કૃષ્ણ એની પાછળ, અને કૃષ્ણની પાછળ દ્વારકાના બધા ભક્તો. સુદામાને થયું કે જો હું આને નહીં રોકું તો આ પોરબંદર સુધી મારી પાછળ આવશે. એટલે સુદામા એ દ્વારકાની હદ પૂરી થઈ અને કૃષ્ણને કીધું, કૃષ્ણ હવે જો દ્વારકામાં પાછા નહીં ફરો તો મારા સોગંદ છે. સુદામાજીએ પોતાના સોગંદ આપી, કૃષ્ણને અટકાવી દીધા. અને એ સમયે કૃષ્ણ એ સ્થાન ઉપર ઉભા ઉભા સુદામાને જતા જોઈ રહ્યા છે. જ્યાં સુધી સુદામા દેખાતા બંધ ન થયા ત્યાં સુધી કૃષ્ણ એ સ્થાન ઉપર જઈને જોવે છે. આ બાજુ ઉદ્ધવ સાત્યકી ભગવાનને સંભાળે છે અને કૃષ્ણની આંખમાંથી ચાર ધારથી આંસુડા વહી રહ્યા છે. સુદામાને જતા જોઈ કૃષ્ણના હૃદયમાંથી દુઃખ થયું. અને આ બાજુ સુદામા ઘરે પહોંચે એ પહેલા જોયું, મારી ઝૂંપડી નથી દેખાતી, કારણ હું ગયો ત્યારે તો અહીંયા હતી. કદાચ કોઈ બિલ્ડર ને મન થયું છે એપાર્ટમેન્ટ બનાવવું છે, મોટા મોટા બિલ્ડિંગો બાંધવા. ગરીબોના ઝૂંપડા શહેરમાં પડી જાય છે. આજે સુદામાને થયું કોઈ લઈ ગયું હશે, પણ પત્ની અને બાળકો ક્યાં છે? એ ઉપરથી એમની પત્નીએ જોયું, આપણું જ ઘર છે. સુદામા એમની પત્નીને ન ઓળખી શક્યા, કારણ સુદામા દ્વારકા હતા, અહીંયા ભગવાને બીજી દ્વારકા એને ગિફ્ટ કરી દીધી હતી. સિદ્ધાંત સમજાવે છે કૃષ્ણ. કૃષ્ણે દાન કર્યું, રૂકમણીને ખબર નહોતી કે નહોતી ઉદ્ધવને ખબર. જ્યારે આ સમાચાર મળ્યા કે ભગવાને સુદામાને દ્વારકા ગિફ્ટ કરી છે, ત્યારે રૂકમણીજીએ પૂછ્યું, પ્રભુ તમારે જો સુદામાને દ્વારકા આપી હતી તો પછી મને કઈ ના આપી હોત? તો મારાથી છુપાવવાનો શું અર્થ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ જેવું આપે ને સામે એને એટલા પ્રમાણમાં આપવું જોઈએ. સુદામાએ પોતાની બધી શક્તિ લગાડી અને એક મુઠ્ઠી તાંદુળ એને મને અર્પણ કર્યા, તો મારી ફરજ છે કે મારી બધી શક્તિ લગાડી અને મારે સુદામાને અર્પણ કરવું જોઈએ. ભગવાનની શક્તિ અનંત છે. કૃષ્ણએ કીધું કે એ સુદામાના એક મુઠ્ઠી તાંદુળના બદલામાં મેં જે દ્વારિકા આપી એ કાંઈ નથી. કૃષ્ણ કહે છે મને બોલવામાં શરમ આવે છે કે મેં એને દ્વારકા આપી છે, કારણ કે સુદામાએ જેટલી શક્તિથી મને આપ્યું છે મારે એટલી જ શક્તિથી એને આપવું જોઈએ. એક ઝૂંપડીમાં રહેવા વાળો વ્યક્તિ પોતાની સંપૂર્ણ શક્તિ લગાડીને મને આપી શકે, પણ અનંત કોટી બ્રહ્માંડનો માલિક ભગવાન હોવા છતાં હું એની મારી સંપૂર્ણ શક્તિથી આપી નથી શક્યો. રૂકમણી લજ્જા આવે છે મને, એટલે મેં કોઈને કીધું નહીં કે મેં સુદામાને દ્વારકા આપી છે. કહેવાનો મતલબ એ છે ભક્તો કે આ જીવનમાં જો કૃષ્ણની ભક્તિ કરવામાં આવે ને તો ભગવાન એવું આપે છે જેવું આ સંસારના લોકો નથી આપી શકતા. ઘણા લોકોને આધાર હોય કે નહીં મારા પિતા મને બધું આપશે, 2-5 લાખ, 10 લાખ, 50 લાખ, 1 કરોડ રૂપિયા કદાચ પિતાજી આપી શકે, પણ જન્મ મૃત્યુમાંથી ન બચાવી શકે. ત્યારે ભગવાન પોતાના ભક્તોને આ સંસારની અંદર અજર અમર કીર્તિ આપે છે, અજર અમર સન્માન પ્રદાન કરે છે. અને મૃત્યુ બાદ પોતાના સનાતન ધામમાં લઈ જાય છે. કંબા દયાલુ શરણમ પુરુષ, છે કોઈ આવો વ્યક્તિ સંસારમાં? જે વ્યક્તિ તમારું ધ્યાન રાખે, તમારું જીવન ચલાવે અને ઉપરથી એનું ધામ પ્રાપ્ત કરાવે, અને છતાં સંસારની મૂર્ખતા જોવો, લોકો ભજન નથી કરતા, ભક્તિ નથી કરતા. હજાર વખત સાંભળે જીવન અનિત્ય છે, જીવનમાં કોઈ સાર નથી, એટલે જીવનમાં ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. પોતાના અહંકાર, સામાજિક સ્ટેટસ, પદ પ્રતિષ્ઠા, આના કારણે વ્યક્તિ ભજન નથી કરતા. ઘણા લોકોને કહીએ તમે માળા લ્યો, માળા કરો, તો વ્યક્તિ કહે છે શરમ લાગે છે. કેમ? હું આટલો મોટો વ્યક્તિ, કરોડો રૂપિયાનો માલિક, અને હાથમાં માળા લઈને નીકળું તો લોકો શું કહે છે? અને સંસારના લોકો એ ઉસ્તાદ છે. માની લો કે કોઈ મોટો વ્યક્તિ ભક્તિ કરવાનો પ્રારંભ કરે, બહુ મનને મનાવે, પછી વિચાર કરે નહીં ભજન કરવું જોઈએ, ત્યારે બે પાંચ લોકો આવીને કહે અરે ભાઈ, આ ભક્તિ તો સંસારમાં જેની પાસે પૈસા ન હોય ને એ કરે, જેની પાસે સુખ ન હોય ને એ લોકો ભજન કરે. આપણે આપણે તો કરોડોપતિ છીએ, આપણે આ સંસારમાં ભોગ કરવો જોઈએ. ઘણા લોકોના મનમાં માન્યતા છે કે જે નવરા હોય, જેને બુદ્ધિ ન હોય, જે ગાંડા હોય એ ભજન કરે. અને આપણે અહીંયાના ધનવાન લોકો કેવા હોય? બે બેડરૂમ હોલ કિચનના માલિક હોય, 20-25 વીઘાની જમીન હોય, અને આવા લોકો એમ કહેતા હોય આપણે બધું છે, આપણે ભક્તિ કરવાની જરૂર નથી. જે વ્યક્તિ ગંગાના તટ ઉપર આ કથા સાંભળી રહ્યા છે એ પરીક્ષિત મહારાજ આખી પૃથ્વીના રાજા હતા. આખી પૃથ્વી એ પરીક્ષિત મહારાજના નામ ઉપર હતી. જો પંચમ સ્કંદનો ઇતિહાસ, ભરત મહારાજ ઋષભદેવના પુત્રો, આખી પૃથ્વીના માલિક, ચિત્રકેતુ મહારાજ ચક્રવર્તી સમ્રાટ, અને આવા રાજાઓ પોતાના ઘરને, પરિવારને, સંપત્તિને છોડી અને જંગલની અંદર જઈ ભગવાનની કથા સાંભળે છે, તો ગાંડા એ રાજાઓ છે કે આપણે? અરે જે લોકો કહેતા હોય ભક્તિ કરવા વાળા ગાંડા છે એ ભજન વાળા ગાંડા નથી, ગાંડા તમે થઈ ગયા છો. કારણ ખબર છે કે આજીવન મહેનત કરીને ભેગું કરેલું ધન કાલે સવારે કોઈ બીજાનું થઈ જવાનું છે. આ સંસારમાં જેને મારું મારું કરીએ છીએ એ વસ્તુ આવતીકાલે કોઈક બીજાની થઈ જવાની છે, અને છતાં મૂર્ખતાના કારણે આપણે ભજન નથી કરતા, અને એવા લોકો પોતાને ડાયા માને છે. ઇન્સર્ટ માર્યું હોય, બેલ્ટ પહેર્યો હોય, પગમાં બૂટ મોજા, અને 20-25 લાખની ગાડીઓમાં ફરતા હોય એ ભક્તિ કરવા વાળાને ગાંડા સમજે છે. ગાંડા એ લોકો નથી, ગાંડા તમે છો. કારણ કે જે વસ્તુ માટે મથી રહ્યા છો એ અહીં છોડીને જવાનું છે, અને એની પાછળ જે જીવન વ્યતીત કરે ગાંડા એ છે, કે મૃત્યુ પછી પોતાનો રસ્તો ખુલ્લો કરે છે ગાંડા એ છે. કોણ લાગે છે? છતાં માયાના પ્રભાવથી ક્યારેક ક્યારેક વ્યક્તિઓ સમજી નથી શકતા. મારે કહેવાનું તાત્પર્ય એ જ હતું ભક્તો, કે કૃષ્ણની જો ભક્તિ કરવામાં આવે તો આ સંસારમાં વ્યક્તિને એવી કીર્તિ, એવું પદ પ્રાપ્ત થાય છે જે પદ આ સંસારની અંદર કોઈ ધનવાન વ્યક્તિને નથી મળતું. આજે કોઈને પૂછવામાં આવે આ દુનિયાના સૌથી પૈસાવાળા લોકો કોણ, તો નામ આવશે અંબાણી બ્રધર્સ, ટાટા, બિરલા, બિલ ગેટ્સ, આ લોકો દુનિયાના સંપત્તિવાન લોકો ગણવામાં આવે છે. અને દુનિયામાં કાંઈ પણ વસ્તુ ખરીદી શકે એવી આ બધાની ક્ષમતા છે, છતાં એ વ્યક્તિઓને કોઈ પ્રણામ કરે છે? એના છોકરાઓ પગે નહીં લાગતા હોય. અનિલભાઈ કે મુકેશભાઈ ક્યારેક મળે, એમ ન મળે પણ આ તો કદાચ મળી ગયા હોય, તો એને પૂછજો તમારો છોકરો પગે લાગે છે તમને? નહીં લાગે. પણ કૃષ્ણની કીર્તિ, આજે સુદામા નો પ્રસંગ સાંભળવો કેટલો આનંદ લાગે છે હૃદયમાં. સુદામા પાસે રિલાયન્સ નહોતી, નરસિંહ મહેતા એની પાસે પિતાના શ્રાદ્ધ માટે પૈસા નહોતા, પુત્રોના વિવાહ કરવા માટે પૈસા નહોતા, છતાં આખી દુનિયા જ સન્માનથી યાદ કરે છે. સંત તુકારામ, કોઈ પણ વ્યક્તિ બોલે મહારાષ્ટ્ર, સંત તુકારામને યાદ આવે. કોઈ મારવાડને યાદ કરે, મીરાબાઈને યાદ આવે. અને આ બધા તો આપણાથી બહુ દૂર થઈ ગયેલા છે, કારણ કે નરસિંહ મહેતા થઈ ગયા 400-500 વર્ષ વયા ગયા. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા 526 વર્ષ વયા ગયા. તુકારામ આવ્યા એને 450 વર્ષ થઈ ગયા. પણ નજીકના સમયમાં જો ઉદાહરણ તમારે જોવું હોય, આ સંસ્થાના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા. જ્યારે લોકો નિવૃત્તિ લે છે, શું કામ? આ સંસારને શિક્ષિત કરવા માટે, આ જ્ઞાન આપવા માટે. હું 6 દિવસથી અહીંયા કથા કહી રહ્યો છું અને હું જોઉં છું જ્યારે અમે બહાર નીકળવી, કોઈના ઘરે જવી, લોકો બહુ સન્માન કરે છે, બહુ વખાણ કરે. નાની ઉંમરમાં બહુ જ્ઞાન છે, બહુ સારી કથા બોલે છે, કોઈ લોકો અહીંયાથી જાતા નથી, ઘણી બધી વાતો બોલે, પણ એ તત્વને નથી જાણતા કે આ જ્ઞાન ક્યાંથી આવ્યું છે, આનો સ્ત્રોત જાણવો છે. એ સ્ત્રોત છે શ્રી ભક્તિવેદાન સ્વામી શ્રીલ પ્રભુપાદ. કારણ કે જો એ પ્રભુપાદ અમેરિકા ન ગયા હોત તો કદાચ હું અહીંયા કથા ન કરતો હોત. કારણ આ જે કાંઈ શબ્દ આવી રહ્યા છે એ પ્રભુપાદજીની કૃપા છે. એ પ્રભુપાદ અમેરિકાની અંદર ઇસ્કોનની સ્થાપના કરી, પોતાની ઉંમર 70 વર્ષ અને 80 વર્ષના થયા, આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરી દીધો. અને એવું નહીં ખાલી હિન્દુઓને, આજે દુનિયાનો કોઈ પણ દેશ તમે જોવો, કોઈ પણ દેશ, દુનિયાનો નકશો ખોલીને એની ઉપર હાથ મૂકો અને એક પણ દેશ એવો નથી જ્યાં રાધા કૃષ્ણના વિગ્રહ ન હોય કે ભગવાનનો શુદ્ધ પ્રસાદ ન હોય. પાકિસ્તાનમાં જાઓ તો એ પ્રસાદ મળે, કારણ કે ઇસ્કોનના 12 સેન્ટર છે પાકિસ્તાનમાં. બાંગ્લાદેશની અંદર જાઓ, ઇસ્કોનના 60 સેન્ટર છે અને 60,000 મુસલમાન વ્યક્તિઓ હરે કૃષ્ણ મંત્ર જપે છે. અમેરિકાની અંદર જાઓ, હજારો ઈ સફેદ ચામડીવાળા લોકો બધી શરમ ઘર પરિવારને છોડી અને રસ્તા ઉપર હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરે છે. કેવલ એક વ્યક્તિએ આ પ્રયાસ ઉઠાવ્યો, એ છે ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદ. ફોટો તમે જોઈ શકો છો, અહીંયા ભગવાનની બાજુમાં છે. અને એ પ્રભુપાદજી જ્યારે સફળ થયા, 70-80 વર્ષની મહેનત અને ભગવાને જે કીર્તિ એમને પ્રદાન કરી છે, ઇસ્કોનના આખા વિશ્વમાં મળીને આજે 1000 સેન્ટર છે. અને એ 1000 સેન્ટરમાં રોજ સવારે 4:30 વાગે મંગળા આરતી થાય અને 4:30 વાગે ભગવાનના પટ ખુલે, એની પહેલા પ્રભુપાદજીનો પટ ખુલે. અને આ વિશ્વમાં 1 કરોડથી વધારે લોકો સવારે 4:30 વાગે ભગવાનને પ્રણામ કરતા પહેલા આ ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજીને પ્રણામ કરે છે. આ કીર્તિ ભગવાને પ્રદાન કરી છે અને એવી કીર્તિ છે જે યુગો યુગો સુધી અમર રહેવાની છે. ભગવાન જે ભક્તિ કરે ને એને આવી કીર્તિ પ્રદાન કરે છે. ગમે એવા ભક્ત હોય, આજે લોકો યાદ કરે છે કે નહીં? પણ મોટા મોટા નેતાઓ, આ કહેવાતા ભૌતિક સમાજના મહાન વ્યક્તિઓ, એ લોકો જ્યારે હતા ત્યારે એની બહુ કીર્તિ હતી. ગાંધીજી જ્યારે હતા એની કીર્તિ આસમાન ઉપર હતી, પણ એ જ ગાંધીજીની કીર્તિને કોઈ જીરવી ન શક્યું, અંતે ગોળી મારીને હત્યા થઈ ગઈ. આ છે એક ભૌતિક કીર્તિ, અને એની કમ્પેરિઝનમાં તમે શ્રીલ પ્રભુપાદજીની કીર્તિ જોવો, આખી દુનિયા એ ભક્તિવેદાન સ્વામીને પ્રણામ કરે છે. ભગવાન ભક્તિ કરવા વાળા જીવને આવી કીર્તિ પ્રદાન કરે છે. પણ એ માયાના બંધનના કારણે જીવ ભગવાનની કૃપાને સમજી નથી શકતો કે ભગવાને મારી ઉપર કૃપા કરી છે અને બસ હું કરું, આ બધું મારું છે અને હું કરું છું, હું ન હોઉં તો આ દુનિયામાં કાંઈ ન થાય, આવો એક ભ્રમ વ્યક્તિના મનમાં ઘૂસી ગયો છે. અને એ ભ્રમ ત્યારે જ દૂર થાય જ્યારે વ્યક્તિ કથામાં આવીને બેસે, ભગવદ્ ગીતા ભાગવતનું અધ્યયન કરે, તો આ મનને આ ભ્રમને દૂર કરી શકાય. પણ કળિયુગનો પ્રભાવ એટલો આગળ વયો ગયો, લોકો ગીતા વાંચે, ભાગવત વાંચે અને પછી નિર્ણય આપે ભગવાન છે જ નહીં. આ બુદ્ધિ છે કળિયુગના લોકોની. એટલે સુત ગોસ્વામી કહે છે, મંદ સુમંદ મતયો મંદ ભાગ્ય હિપદ્રુતા. બુદ્ધિ હોય તો ગીતા વાંચ્યા પછી ખબર પડે ભગવાન કોને કહેવાય, ગીતા વાંચ્યા પછી ખબર પડે કર્મ કોને કહેવાય, ગીતા વાંચે તો ખબર પડે આત્મા કોને કહેવાય, માયા કોને કહેવાય. એ શાસ્ત્ર ખોલીને વાંચો તો ખબર પડે. પન્નાઓ ફેરવી નાખો, કોઈકની વાતો સાંભળી લ્યો, અને પછી પ્રભુપાદજીના કારણે એક દૂષણ તો દૂર થઈ ગયું છે, લોકો ભગવદ્ ગીતા વાંચતા થયા છે. કારણ એ ભગવદ્ ગીતાનો અનુવાદ બધી ભાષામાં થઈ ચૂક્યું છે. નહીતર પહેલા લોકો શું કહેતા ખબર છે? મારા એક પ્રચારક છે ભાવનગરમાં, કુંડલ કૃષ્ણ પ્રભુ, એની કથાઓમાં અમે સાંભળ્યું છે ઘણી વાર કે લોકો જયારે છોકરાઓ નાના હોય અને ભગવદ્ ગીતા વાંચે તો માતા પિતા શું કરે, ભગવદ્ ગીતા લઈ લે હાથમાંથી અને પછી કપડામાં વીંટીને મંદિરમાં મૂકી દે અને છોકરાઓને શીખવાડે, જો આ ગીતા છે ને એને ક્યારેય વચાય નહીં, એને ખાલી મંદિરમાં રાખીને પૂજા કરાય, પૂજા કરે એ સારું છે પણ કે વંચાય નહીં. છોકરાઓ થોડાક મોટા થાય ને, જિજ્ઞાસા વધે પછી પૂછે કે પપ્પા ભગવદ્ ગીતા કેમ ન વંચાય, ત્યારે એના બાપા સમજાવે કે જો તું ભગવદ્ ગીતા વાંચીશ ને તો તું બાવો થઈ જઈશ. આવું કે જો તું ગીતા વાંચીશ તો બાવો થઈ જઈશ, કેમ? કારણ કે એમાં લખ્યું છે બધું છોડી દો, સર્વ ધર્માન પરિત્યજ્ય, બધું છોડો, મામ એકમ શરણ વ્રજ, મારા શરણમાં આવો. એટલે ગીતા વંચાય નહીં, ખાલી આરતી ઉતારે. હવે સાર ઈ છે, તમે કદાચ ગીતા વાંચી હોય ખબર હશે, પ્રથમ અધ્યાયમાં અર્જુન ભગવાનને કહે છે મારે યુદ્ધ નથી કરવું. શું કામ? આ સામે જે બધા ઉભા છે મારા સગાઓ છે, સંબંધીઓ છે, અને સગા અને સંબંધીને મારીને આ હસ્તિનાપુરનું રાજ્ય મારે નથી જોતું. ભગવાન કે રાજ્ય નહીં લે તો શું કરીશ, રાજ્ય નથી જોતું તું કરીશ શું? ત્યારે અર્જુન કહે છે કૃષ્ણ ભિક્ષા માગીશ, આ સંસારમાં ભીખ માગીશ હું, પણ મારા સ્વજનોને નહીં મારું. હવે ભીખ કોણ માગી ખબર છે? બાવા. બાવા કોને કહેવાય ખબર? એની એક વ્યાખ્યા છે બાવાની, જે કોઈ દી નાય નહીં, સ્નાન ન કરે, હે ને, મોટી દાઢી હોય, કપડાના ઠેકાણા ન હોય અને ગાળું બોલતા હોય. આપણે જઈને કહેવી બાબા આશીર્વાદ, હે તો બાબા એક ગાળ દે, હે આને બાવા કહેવાય. આ બાવાના લક્ષણો છે, એને સાધુ ન કહેવાય, કારણ કે સાધુ કૃષ્ણ કથા કૃષ્ણ નામ સિવાય ક્યારેય બીજું બોલે નહીં, આને સાધુ કહેવાય. ગમે ત્યારે જાઓ ત્યારે શુદ્ધ કાઠિયાવાડીમાં અઘોરી કહેવાય એને. તો અર્જુનને આવું થવું હતું. તમે પહેલો અધ્યાય વાંચો ગીતામાં, અર્જુનને ભિક્ષા માગવી હતી, એને ભિખારી થવું હતું. કૃષ્ણએ 45 મિનિટ ગીતા સંભળાવી અને એને બાવો બનતા અટકાવી દીધો. જે ગીતા વાંચે એ બાવા ન થાય, જે ન વાંચે એ બધા બાવા થઈ જવાના છે, સમજાય છે? અને તોય સંસારમાં લોકો એમ કે અમે ભગવદ્ ગીતા વાંચી, 700 શ્લોક મોઢે ગમે એ પૂછો, મોઢે કર્યા પણ સમજો એ કઈ. એકવાર એક વ્યક્તિ દોડતો દોડતો આવ્યો પ્રભુપાદજી પાસે. પ્રભુપાદજી વ્યાસપીઠ ઉપર બેઠા હતા મંદિરમાં, આવીને કે પ્રભુપાદજી 700 શ્લોક મોઢે ભગવદ્ ગીતાના, તમને આવડે છે? કહેતા હોય તો 45 મિનિટમાં ગાય, જેમ કૃષ્ણે અર્જુનને કીધા 44 મિનિટમાં હું તમારી સામે ગાઈ દઉં 700 શ્લોક. પ્રભુપાદજી કે એમાંથી આચરણ કેટલાનું થાય છે જીવનમાં? હે, 700 કંઠસ્થ છે મોઢે, જીવનમાં એકે ઉતર્યો છે, એકે શબ્દ ગયો છે અંદર, હે ને? એ ખબર નથી. ગીતા વાંચે, એમાં લખ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધી બાજુ આંટા મારતો હોય, ભટકતો હોય, અને એમ કહેતો મેં ગીતા વાંચી, હું રોજ વાંચું છું, મને સમજાય છે. કહેવાનો અર્થ એ છે ભક્તો કે આવા શાસ્ત્રોનું જો અધ્યયન કરવામાં આવે તો સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને એવું સાચું જ્ઞાન શિલ પ્રભુપાદજીના પુસ્તકો આપે છે. એટલા માટે આવા ગ્રંથોનું જ્યારે અધ્યયન કરવામાં આવે, આવા ગ્રંથો દ્વારા જ્યારે કથાનું શ્રવણ કરવામાં આવે ત્યારે હૃદયમાં સાચું જ્ઞાન થાય, નહીતર આ યમદૂતોની જેમ ગમે એ રસ્તે ભટકી જશો. વિષ્ણુદૂતો આવ્યા, ખબર ન રહી આ કોણ છે. હવે અજામિલ તો આ બાજુ હરિદ્વારમાં ભજન કર્યું 12 વર્ષ, અને એક સુંદર વૈકુંઠથી વિમાન આવ્યું, વિમાનની અંદર બેસી ભગવાનના ધામમાં જાય ત્યારે પરીક્ષિત મહારાજના મનમાં એક પ્રશ્ન થયો કે પ્રભુ તમે પહેલા એ બતાવો કે આ અજામિલ તો ધામમાં વયો ગયો, પણ ધર્મ અને અધર્મનો જે નિર્ણય કરવા વાળા વ્યક્તિ છે જેનું નામ છે યમરાજ, એ યમરાજના આદેશનું ઉલ્લંઘન થયું છે. આજે વિશ્વ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈએ યમરાજના આદેશને તોડવાની કોશિશ કરી હોય, કોશિશ શું તોડી નાખ્યો, તો આની પાછળ શું કારણ છે? અને અજામિલના ધામમાં ગયા પછી આ બાજુ યમદૂતોએ શું કર્યું, યમરાજજીને એને કીધું, કમ્પ્લેન કરી, શું કર્યું? આ પ્રશ્ન થયો પરીક્ષિત મહારાજના મનમાં. અને એ સમયે પરીક્ષિત મહારાજ કહે છે કે આ એક અદ્ભુત ઘટના છે, કેમ? કારણ કે આવું પહેલા ક્યારેય થયું નથી, અને આનો જે સંશય છે એ યમરાજજી સિવાય કોઈ દૂર કરી શકે એમ નથી. કારણ કે યમરાજજીના દૂત અજામિલને લેવા ગયા, વિષ્ણુ દૂતો એને ભગાડી દીધા, હવે આવું કેમ બન્યું આનો જવાબ ખાલી યમરાજ એક આપી શકે એમ છે. તો આનું શું કારણ છે એ મને સમજાવો. ત્યારે શ્રી શુક ઉવાચ, સુખદેવ ગોસ્વામી કહે છે કે રાજન, વિષ્ણુ દૂતો જયારે યમદૂતોને મૂંઝવણમાં મૂકી દીધા અને હરાવી દીધા, ત્યારે એ બધા વિષ્ણુ દૂતોને અજામિલને ત્યાં છોડી અને યમરાજના ધામમાં આવ્યા, અને ધામમાં આવી અને સૌથી પહેલું કામ શું કર્યું, જે હાથમાં જે આયુધ હતા ને, એક હાથમાં ગદા અને એક હાથમાં પાશ, બે વસ્તુ જઈને યમરાજજીના ચરણમાં ઘા કર્યો સીધો. યમરાજજીને થયું, આવડાને શું થયું? યમરાજજીને કે આપણે તમારી નોકરી કરવાની થતી જ નથી, હાલ્યો રાજીનામું છૂટું કરો, આપણે નોકરી કરવી જ નથી. યમરાજજીને કઈક વિચાર કરી પેલા, કારણ કે યમદૂતો એટલા બધા અંદરથી ક્રોધિત થઈ ગયા હતા, કારણ કે આજ સુધી કોઈએ આવું થવા નહોતું દીધું કે યમરાજના દૂત ગયા હોય અને એને કોઈ પાછા કાઢી મૂકે કે જાવા દે ભાઈ કાલ આવજે, હે ને? આવું ક્યારેય નહોતું થયું. એટલે અને એટલો બધો ક્રોધ હૃદયમાં, સીધું કીધું, યમરાજજી નોકરી કરવાની થતી જ નથી, છૂટી રજા આપો, હાલો હિસાબ કરો આપણો, હે ને? ત્યાં તો પગાર હોય કે નહીં ખબર નહીં, અહીં કારખાનું જોડે તેમ કે ને, હે હિસાબ કરો આપણો, હાલો મેનેજરને કહે તરત. યમદૂતોને આવા આક્રોશમાં જોયા અને તરત સીધો પ્રશ્ન, પેલા એ બતાવો આ સંસારમાં ભગવાન કેટલા છે, આવ્યો પ્રશ્ન એ જ પાછો ભગવાનનો. આ વારંવાર એટલે આવે છે, કારણ સુખદેવ ગોસ્વામીને ખબર હતી કળિયુગમાં સૌથી મોટી મગજમારી આ છે, ભગવાન કોણ છે, એટલે એને પેલા જ અહીંયા ચોખવટ કરી દે છે. યમદૂતોએ પૂછ્યું, પેલા એ બતાવો આ દુનિયામાં ભગવાન કેટલા છે, જો ભગવાન એક હોય, એક જ ભગવાન હોય તો અમને કઈ વાંધો નથી, પણ એક કરતા વધારે જો હોય તો અમને તકલીફ છે. યમરાજજી કે શું તકલીફ છે? એ કે ન્યાય કરવા વાળા વ્યક્તિઓ જો ઘણા બધા હોય તો પછી ગુનેગારને ઠીક સજા મળે નહીં. આજે તમે જો કોઈ વ્યક્તિ ઉપર કેસ ચલાવવામાં આવે કોર્ટમાં, પછી એ કોર્ટમાં એ વ્યક્તિ કેસ હારી જાય, સાબિત થઈ જાય કે આ ગુનેગાર છે અને સજા થવી જોઈએ, ત્યારે એ વ્યક્તિ શું કરે? એનથી ઉપરની કોર્ટમાં પાછો કેસ દાખલ કરે, પછી ત્યાં ફરીને કેસ લડાય, ફરીને હારી જાય, પાછો એનાથી ઉપરની કોર્ટમાં જાય. હવે આવા અનેક લોકો જો નિર્ણય કરવા વાળા હોય તો આમાંથી ગુનેગાર વ્યક્તિ આરામથી છટકી નીકળી જાય. અને ભારત સરકારની આ દુર્દશા તમે જોઈ રહ્યા છો. આજે આ દેશમાં કોઈ નાનો એવો વ્યક્તિ ગુનો કરે એને તરત સજા થાય, પણ મોટા મોટા ગુનેગારો આરામથી ફરે છે. તમે જુઓ, ઘણા વર્ષો પહેલા આપણે એક્ટર છે સલમાન ખાન, એ સલમાન ખાન નું રાજસ્થાનમાં ક્યાંક શૂટિંગ હતું, એક હરણને મારી નાખ્યું, ફાયરિંગ કરતો છે, એક હરણને મારી નાખ્યું અને એને જેલની સજા થઈ. આ સરકારની મૂર્ખતા જુઓ, એક હરણનો શિકાર જે હરણનું કાંઈ કામમાં ન લાગે એને મારવાથી સલમાન ખાન ને જેલ, અને આજે લાખો લોકો ગાયોને કાપી રહ્યા છે, બધા ખુલ્લેઆમ ફરે છે છૂટા. ફરવાની વાત છોડો, સરકાર લાયસન્સ હોય તે આપે છે, એને કાપો ગાયોને. આ છે સરકાર. યમદૂતોનો પ્રશ્ન એ છે કે આવી મૂર્ખ સરકાર જો હોય દેશમાં તો પછી આ બધું સજા કરવાના આ બધા કાનૂન ને બધું બંધ કરવું જોઈએ. કારણ, મન ભાવે એમ પાપ કરો, મન ભાવે એમ સજા આપો. અને આવો જો કાનૂન હોય તો અમારે તમારી નોકરી કરવાની થતી જ નથી, આપણે નોકરી જ નથી કરવી. ભગવાન કેટલા છે ત્યારે એના જવાબમાં યમરાજજી કહે છે, એ પૂર્વ એક બીજો પ્રશ્ન છે યમદૂતોનો, કે ધર્મ અને અધર્મનો નિર્ણય કરવા વાળા વ્યક્તિ એક હોવા જોઈએ. ઘણા બધા લોકો જો એનો નિર્ણય કરશે તો ગડબડ ઉભી થશે. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે સર્વ જીવોના પરમ નિયંતા, બધા જીવોનું કંટ્રોલ ભગવાન યમરાજના હાથમાં છે. એટલે હું તમને સમજાવું છું કે યમરાજજીએ શું જવાબ આપ્યો. હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે યમરાજજીને કેમ ભગવાન કીધા? સમજો, ભગવાન કોને કહેવાય? ભ શબ્દમાંથી ત્રણ ધાતુ નીકળે, ગ શબ્દમાંથી ત્રણ ધાતુ નીકળે, અને વાન માને એને ધારણ કરવા વાળા. છ પ્રકારના જે ઐશ્વર્ય છે, યશ, શ્રી, બળ, વૈરાગ્ય, સુંદરતા અને બળ, આ છ ઐશ્વર્ય જે વ્યક્તિમાં પૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય. આ ભગવાન છે. અને આ છ માંથી કોઈ એક વસ્તુ કોઈ એક વ્યક્તિમાં હોય એને ભગવાન કહેવાય. એની આગળ ભગવાન શબ્દ લાગે. પ્રભુપાદજી વિદેશમાં પ્રવચન કરતા હતા, રોજ કે કૃષ્ણ ઇઝ ગોડ, કૃષ્ણ જે છે એ ભગવાન છે. એક દિવસ સવારના ભાગવતમ ક્લાસમાં પ્રભુપાદજીએ કીધું, કૃષ્ણ ઇઝ નોટ ગોડ, કૃષ્ણ ભગવાન નથી. બધા લોકોને આશ્ચર્ય થઈ ગયું, કૃષ્ણ ભગવાન નથી? પ્રભુપાદજી તમે તો અત્યાર સુધી એમ કહેતા હતા કૃષ્ણ ભગવાન છે, હવે ના પાડો છો કૃષ્ણ ભગવાન નથી? ત્યારે પ્રભુપાદજીએ કીધું, કૃષ્ણ ઇઝ નોટ ગોડ, બટ કૃષ્ણ ઇઝ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જેની અંડરમાં આ સંસારના પ્રત્યેક વ્યક્તિઓ છે, એ છે આ કૃષ્ણ. મેં તમને સ્ટ્રક્ચર સમજાવ્યું હતું. યમરાજજીનું પ્રવચન સ્ટાર્ટ થઈ ચુક્યું છે. યમરાજજી જવાબ આપે છે, આ સંસારમાં ભગવાન એક જ છે અને એ છે ભગવાન નારાયણ કૃષ્ણ. કેમ કૃષ્ણ ભગવાન છે? હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે તમે છ દિવસથી માઇકમાં રોજ કહો છો કૃષ્ણ ભગવાન છે, અમને એમાં સંશય છે. સંશય હોય તો યમરાજજીને જઈને પૂછો, એ કહે છે સ્કંદ 6 અધ્યાય 3 અને શ્લોક સંખ્યા 11 માં યમરાજજી કહે છે કૃષ્ણ ભગવાન છે, અને જો તમને આમાં ડાઉટ હોય તો યમરાજજીને જઈને પૂછી આવો. મારું કામ અહીંયા સુધી લાવવાનું હતું, મેં તમને અહીંયા લાવી દીધા. આ સાબિતી છે. નામાં સંશય હોય તો યમરાજ પાસે જઈ શકો છો, હિંમત હોય તો. કોઈ મરેલા વ્યક્તિના શરીરને જોઈને જો ડર લાગતો હોય, રાતે ઊંઘ ન આવે, એ આ પ્રશ્ન ન કરી શકે ભગવાન કોણ છે. યમરાજનું નામ સાંભળે તો રૂવાડા બેઠા થઈ જાય, કારણ કે અંતે જવાનું હોય ની ભાઈ, ખબર હોય પોતાના કર્મ પોતે જાણતા હોય ને. આપણે કેટલા કેટલા છેતર્યા છે, કેટલાના ખીચા કાપ્યા છે. બહાર સોફિસ્ટિકેટેડ લાગતા હોય પણ અંદર બધી ખબર હોય ને, અંદર બધું જાણતા હોય. યમરાજજીએ કીધું કૃષ્ણ ભગવાન છે કેમ? કારણ કે આ સૃષ્ટિના એ સર્વ નિયંતા છે. આ સૃષ્ટિમાં આદિ પુરુષ કૃષ્ણ છે. આવું કોણ કહે છે? યમદૂતો એ પ્રશ્ન કર્યો, આ કૃષ્ણ સર્વે સર્વા છે આવું કહેવા વાળા કોણ વ્યક્તિઓ છે? ત્યારે યમરાજજી કહે છે, આવું 12 વ્યક્તિ કહે છે, હું એક નહીં. કારણ કે આ સંસારમાં ભગવાન શ્રી કૃષ્ણને જાણી શકે એવા કેવલ 12 વ્યક્તિઓ છે. એ 12 વ્યક્તિ સિવાય ધર્મના તત્વને બીજું કોઈ નથી જાણતું. એ 12 એવા વ્યક્તિઓ છે જે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ રૂપે જાણે છે. ભગવાનના વિષયમાં કાંઈ પણ પ્રશ્ન હોય, એ પ્રત્યેક પ્રશ્નને આ 12 વ્યક્તિઓ સમજે છે. ત્યારે એમાં કહે છે, સ્વયંભૂ. કોણ છે એ 12 વ્યક્તિઓ? સ્વયંભૂ માને મનુ મહારાજ. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ હોય, એમાં જે પ્રથમ મનુ છે એનું નામ છે સ્વયંભૂ. કારણ એ સ્વતઃ પ્રગટ છે એટલા માટે એનું નામ છે સ્વયંભૂ. આ સ્વયંભૂ મનુ. બીજું છે શંભુ. શંભુ માને શિવજી, ભગવાન શિવ કૃષ્ણને પૂર્ણ રૂપે જાણે છે. નારદ છે ને, નારાયણ, નારાયણ વાળા ઈવડા, ઈ નારદ. પરિચય બધાનો પાકો હોવો જોઈએ, કારણ કે આ સંસારમાં શંકર નામના કેટલાય લોકો હોય અને હકીકત શંકર જ હોય. એટલે સ્વયંભુ મનુ મહારાજ, નારદજી, શિવજી, કુમાર, એ બ્રહ્માજીના જે 4 પુત્ર છે 5-5 વર્ષના, સાંભળ્યું મહાત્મયમાં, જેણે આ દુનિયાની સૌથી પહેલી ભાગવત સપ્તાહ કરી ગંગાના તટ ઉપર. આમ તો પહેલી સુખદેવ ગોસ્વામીએ કરી, પણ જનરલ સપ્તાહ સનતકુમારોએ ચાલુ કરી હરિદ્વારમાં સપ્તાહ વિધિ. તો એ કુમાર કપિલ, કપિલ ભગવાન માતા દેવહૂતિના અને કર્દમ ઋષિના જે પુત્ર છે, ભગવાનનો એક અવતાર માનવામાં આવે છે. એ ભગવાન કપિલ અને પ્રહલાદ, હિરણ્યકશિપુના ઘરે જેનો જન્મ થયો, પ્રહલાદ મહારાજ, જનક મહારાજ ભગવાન શ્રી રામના સસરા, ભીષ્મ કૌરવોની સેનામાં રહી અને મહાભારતના યુદ્ધમાં જે ઉભા છે એ ભીષ્મ, બલિ મહારાજ પ્રહલાદ મહારાજના પુત્ર વિરોચન અને વિરોચનના પુત્ર બલિ. આ બલિ મહારાજ એ ધર્મને પૂરું જાણવા વાળા મહાજન છે. અને વૈયાસકી વયમ સુખદેવ ગોસ્વામી, જે આ ભાગવતની કથા પરીક્ષિત મહારાજને કહી રહ્યા છે. અને વયમ માને યમરાજ, હું પોતે. અમે 12 જણ એવા છીએ જે ધર્મના તત્વને પૂર્ણ રૂપે જાણીએ છીએ. આ 12 સિવાય આ સંસારમાં ધર્મને બીજું કોઈ નથી જાણતું. આ લોકો જાણે છે ભગવાન કોણ છે. અને આ 12 લોકોએ લખેલા જે શાસ્ત્ર છે, આ 12 લોકોએ બોલેલી જે વાત છે, એને આ સંસારમાં શાસ્ત્ર કહેવાય. બાકી જેટલા લોકોએ લખ્યું છે એ બધું ગડબડવાળું છે. ગમે એવો મહાન વ્યક્તિ હોય, આ 12 વ્યક્તિ સિવાય બીજા કોઈનો મત છે બધું પાખંડ છે, ભલે ગમે એટલું સત્ય લાગતું હોય. કારણ પૂર્ણ આ લોકો જાણે છે. એ તત્વને સમજતા પહેલા એક બહુ સુંદર કથા મને સ્મરણ આવે છે. ભગવાન કોને કહેવાય ને ભગવાનની ક્ષમતા કેટલી હોય. આપણે કથા શરૂ કરી ત્યારે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણમાંથી બલરામજી પ્રગટ થાય, બલરામજીમાંથી ચતુર્વ્યુહ થાય, એમાંથી મહાસંકર્ષણ, અને મહાસંકર્ષણથી ગર્ભોદકશાહી વિષ્ણુ, સોરી મહાવિષ્ણુ, મહાવિષ્ણુથી ગર્ભોદક વિષ્ણુ, ગર્ભોદક વિષ્ણુથી શિરોદકશાહી વિષ્ણુ, અને એ શિરોદક્ષાય વિષ્ણુમાંથી ભગવાનના બધા અવતાર થાય. આ રામ, નરસિંહ, વરાહ, વામન, આ બધા અવતાર એ શિરોદક્ષાય વિષ્ણુમાંથી આવે. ગર્ભોદકશાહી વિષ્ણુની નાભિકમળથી કમળ પ્રગટ થાય એમાં બ્રહ્માજીનો જન્મ થાય છે. આનો વિસ્તાર આપણે આગળ સાંભળ્યો છે, પણ આ તમને એટલા માટે કહું છું કે શિરોદકશાહી વિષ્ણુની શક્તિ કેટલી છે એનો એક અંદાજ આપણે કથા દ્વારા સમજીએ. પુરાણોની આ કથા છે. એકવાર લંકાનો રાજા રાવણે જ્યારે વરદાન પ્રાપ્ત કર્યું શિવજીથી અને આખા ગામને હેરાન કરવાનું ચાલુ કર્યું, પછી એના મનમાં પ્રશ્ન થયો કે ત્રણેય લોક તો આવી ગયા, ત્રણેય લોકોનો સ્વામી બની ગયો, હવે મારી વિરુદ્ધ કોણ છે? તો જેટલા વિરોધીઓ હતા એ બધાને પકડીને લાવ્યા અને કીધું, તમને આપણીથી વિરોધ છે? બોલા કે ના, અમને કોઈ નથી, ઋષિમુનિ બધા શરણે. ત્યારે રાવણના મનમાં એક પ્રશ્ન થયો કે અમુક લોકો આ ભક્તો છે ને બહુ બુદ્ધિમાન હોય, આપણી ભીખથી ભલે એ આપણને એમ કહેતો કે અમે તમારે શરણાગત છીએ, પણ એ અંદરથી તો કૃષ્ણને જ ભજતા હોય. આવડાને બળ ક્યાંથી મળે છે, શક્તિ ક્યાંથી મળે છે આ લોકોને? તો કે બોલો વિષ્ણુ છે ને એ આપે છે. કોઈ કે કીધું હશે, કોઈ ઓળખતા હશે વિષ્ણુને, શક્તિ બધી વિષ્ણુથી આવે છે. એક કામ કરો, વિષ્ણુને મારવો છે. મંત્રીઓને બોલાવ્યા બધાને, એ કે વિષ્ણુ ક્યાં છે, ક્યાં? એ બોલે ઈ ખબર જ નથી, એ ખબર હોય તો અસુર થોડા હોય. હે, ઈ જો ખબર હોય કે વિષ્ણુ ક્યાં છે તો તમારે નોકરી થોડા કરતા હોય. એ કે અમને ખબર નથી. પંડિતોને બોલાવ્યા, એ કે કયો વિષ્ણુ ક્યાં છે ને કે બધાને મારી નાખવાના છે. ઓલાએ કીધું, જો અમે કથામાં એવું સાંભળ્યું છે કે ઈ જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ત્યારે બલિ મહારાજ એને સુતલ લોક લઈને વયા ગયા છે, અને રાવણનો મગજ ઓર ગયો હે ને, ઓર વધારે ક્રોધિત થઈ ગયો. આપણી જ નાતનો, આપણા જ ઘરનો હે ને, અસુર કુળમાં જન્મેલો એ બલિ વિષ્ણુની સેવા કરે છે, ને રાવણ નીકળ્યો હાથમાં ખુલ્લી તલવાર લઈને સીધો સુતલ લોકમાં, અને એ બલિ મહારાજના મહેલની બહાર જઈ અને બૂમ બરાડા ચાલુ કર્યા, એ બલિ બહાર નીકળ. બલિ મહારાજને થયું, અહીંયા કોણ આવ્યું ડિસ્ટર્બ કરવા? બલિ મહારાજ તો મહાજન છે ને, ધર્મને જાણવા વાળા. દરવાજો ખોલ્યો અને બહાર આવ્યા. બલિ મહારાજ કે કેમ રાયડું નાખે છે? ઈ કે મેં સાંભળ્યું છે કે તું વિષ્ણુની હારે રહે છો અહીંયા, અરે તને એટલી બુદ્ધિ નથી, આ એ જ વિષ્ણુ છે જે અસુર કુળનો નાશ કરવા માટે હંમેશા દેવતાઓનો પક્ષ લે છે, અને આજે બધા દેવતાઓ મારા કંટ્રોલમાં છે અને તું વિષ્ણુની શરણમાં? અરે તને ખબર નથી, તારા દાદાનો વધ હે પરદાદા જે છે હિરણ્યકશિપુ, એ આણે જ માર્યા હતા, અને એને તું ઘરમાં રાખે છે? આપણા દાદાનું કોઈ કે ખૂન કરી નાખ્યો ને એની હારે આપણી મિત્રતા હોય સમાજ કે ને, બાપાના બાપાને મારી નાખ્યા તો એની હારે રહે છે, બોલો. બલિ મહારાજને થયું, આને ડેમો બતાવવો પડશે. બલિ મહારાજ કે અંદર વી આવ, અતિથિ દેવો ભવ. અંદર બોલાવ્યો, દરવાજો બંધ કર્યો અને પછી કીધું, જો તને એક વાત કહું, વિષ્ણુને મારવાનો પ્રયાસ રહેવા દે, બાકી તારે જે જાણવું હોય કે હું તને બધું સિક્રેટ બતાવી દઉં, પણ વિષ્ણુને મારવાની વાત રહેવા દે. બોલો ભાઈ, સમજે નહીં, અહંકાર એટલો હતો હૃદયમાં. બલિ મહારાજ કે કઈ નહીં, ડેમો દેખાડી દઉં. લઈ ગયા એક રૂમમાં, બહુ વિશાળ ખંડ અને સાત પટારા પડ્યા હતા એ રૂમની અંદર. એ સાત પટારાઓ જે હતા એમાં બલિ મહારાજ લઈ ગયા પહેલા નંબરના પટારા આગળ, કીધું આને ખોલ. માંડ માંડ દસ હાથ, દસ ને વીસ હશે હે ને, આ દસ માથા એટલે વીસ હાથ હોય. વીસ હાથથી એ પટારો ખોલ્યો, માંડ માંડ ખોલ્યો, અંદર એક ચક્ર પડ્યું હતું. ચક્ર હતું ને, બલિ મહારાજ કે એને ઊંચું કર. રાવણ એક હાથ નાખ્યો, કારણ કે અહંકાર હતો ને, એક હાથે જે કૈલાસ ઉઠાવી લેતો હોય એ ચક્ર ન ઉઠાવી શકે. રાવણે એક હાથ નાખ્યો, ચક્ર હલ્યું નહીં. એને થયું કે અહીંયા તો આપણી વેલ્યુ જાય એવું છે. વીસ હાથથી બળ કર્યું તોય ન ઉઠ્યું. પછી રાવણ એ પટારામાં અંદર પડ્યો, અંદર એને થયું કે અંદર ઉતરીને ઊંચકી લઉં. રાવણ અંદર ગયો તોય ઊંચું ન થયું. બલિ મહારાજે પકડીને બહાર કાઢ્યો, આ બીજો પટારો ખોલ, બીજો ખોલ્યો, એમાં એવું જ ચક્ર, એમાં બધું બળ વાપરી લીધું, છતાં ઈ ચક્ર ઊંચું ન થયું. રાવણ ને પરસેવાના ટીપા મીંડા પડવા, ત્યારે બલિ મહારાજે કીધું, મથવાનું રહેવા દે, આ ચક્ર શું છે જાણે? આ ઈ ચક્ર છે જે મારા પરદાદા હિરણ્યકશિપુના ભાઈ હિરણાક્ષ, આ ચક્ર છે ને એના કાનના કુંડળ છે, કાનમાં પહેરતા. રાવણ ઢીલો થઈ ગયો, તો એ તમારા દાદા હતા કેવડા? બલિ મહારાજ કહે, તું વિચાર, જે વ્યક્તિ એક હાથે કૈલાસ ઉઠાવી લે, હિરણાક્ષ ના કાનનું કુંડળ ન ઉઠાવી શક્યો રાવણ. વિચાર કરો, ઈ હિરણાક્ષ કેવડો મોટો હશે, અને ઈ પાછો શરીરનો સૌથી નાજુક ભાગ છે ને કાનની બુટી હોય, અને એવા ભારે કુંડળ ઈ હિરણાક્ષ કાનમાં પહેરતા હતા. હવે તમે વિચારો, હિરણાક્ષ કેવડા હશે મોટા? અને ઈ હિરણાક્ષ ને જયારે મારવાનો હતો, એ સમયે ભગવાન વરાહના રૂપમાં પ્રગટ થયા, વરાહના રૂપમાં પ્રગટ થયા અને બે ની વચ્ચે યુદ્ધ થયું. ભગવાન વરાહે એક ઢીકો મૂક્યો, હે ને, એક ઢીકામાં એ હિરણાક્ષ ને રામ નામ સત્ય હે કરી નાખ્યું. ભાગવત નો તૃતીય સ્કંધ જોઈ શકો છો આ ઘટના. એક ઢીકામાં ભગવાને એ હિરણાક્ષ ને મારી નાખ્યો. બલિ મહારાજે કીધું, હવે આઈડી આવે છે વિષ્ણુમાં કેટલું બળ હશે, હે, જે આવડા મોટા મારા દાદાને એક લાફામાં પાડી દે, એ વિષ્ણુમાં કેટલી ક્ષમતા હશે, હે ને? એટલે આ વિષ્ણુને મારવાનો ધંધો રહેવા દે, આજે કઈ મળ્યું છે સાનુમાનો રાજ કર, અહીંથી નીકળ. રાવણ લંકામાં આવી ગયો, પછી ઘણા વર્ષ આમનામ હાલ્યું, પણ પાછા જયારે ઈ જ વિષ્ણુ ભગવાન રામના સ્વરૂપમાં આવ્યા, ત્યારે પાછી બુદ્ધિ ભ્રષ્ટ. હે ને, કેટલા લોકોએ કીધું, ભાઈ આ ભગવાન છે, આ પૂર્ણ પુરુષોત્તમ યાદ છે. રાવણ કે આવા જંગલમાં રખડતા એ ભગવાન હોય? તો કદાચ આ સંસારના લોકોને ભગવાનના વિષયમાં સંશય થાય, એમાં બહુ મોટી વાત નથી. કારણ કે આ રાવણ અને સતી નહીં, તે સંદેહ થઈ ગયો હતો ભગવાન રામને જોઈને જંગલમાં, કથા આપણે સાંભળી. તો સતી અને રાવણ જેવા વ્યક્તિઓને જો ભગવાનના વિષયમાં સંદેહ થાય, અરે એ બે ની વાત છોડો, ચાર મોઢા આઠ મગજ બ્રહ્માજીને ભ્રમ થઈ ગયો, આ કૃષ્ણ ભગવાન નથી. બ્રહ્મ વિમોહન લીલા દસમ સ્કંદમાં કૃષ્ણ, આવો નાનો એવો છોકરો આ ગામડાની બધાની એઠી છાશ પીવે, આને ભગવાન કહેવાય? આઠ મગજ હતા, ચાર વેદ હાથમાં હતા, છતાં બ્રહ્માજીનો સમજી શક્યા આ ભગવાન છે. આ છે ભગવાન શ્રી કૃષ્ણની અદભુત ગુહ્યતા, એનું ગૂઢ કારણ. ગમે એ વ્યક્તિ આવે, ભગવદ્ ગીતા ને ભાગવત એકવાર વાંચી લે, અને એમ કે ગમને ભગવાન સમજાઈ ગયા, ક્યારેય ન સમજાય. કારણ આ સંસારમાં બાર વ્યક્તિ સિવાય ભગવાનને પૂર્ણ રૂપે કોઈ નથી સમજી શક્યું આજ સુધીમાં. આ બાર જ વ્યક્તિ એવા છે જે ભગવાનના તત્વને પૂર્ણ રૂપે જાણે છે. એટલે આપણે ભક્તિ કરવી જ રહી, જો સમજવું હોય તો, મુક્ત થવું હોય તો. કારણ કે બ્રહ્માજી જેવા વ્યક્તિઓ જે રોજ ભગવાનને પોતાની સામે જોવે છે, એના મનમાં એ જો ભ્રમ થઈ જાય કે આ ભગવાન છે કે નથી, તો પછી આપણે માંડ બે કલાક એમાં પાછું મન તો લાગતું ન હોય, એવા ક મને ભક્તિ કરતા હોય અને મનમાં વિચાર કરે ભગવાન કેમ દેખાતા નથી. અરે એક દેશના પ્રાઇમ મિનિસ્ટરને મળવું હોય ને તો એ કેટલી એપોઇન્ટમેન્ટ લેવી પડે, એની વિધિ છે. એમ નામ તમે ફોન કરો, હાલો નરેન્દ્રભાઈ મોદી, એમ જવાબ ન મળે ને, એની વિધિ છે, એપોઇન્ટમેન્ટ લેવી પડે. તો ભગવાનને જોવા હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય, એની વિધિને સમજવી પડે. એટલે યમરાજજી કહે છે કે તમે બધા શાંત થઈ જાઓ યમદૂતોને, પણ યમદૂતોએ કીધું, નહીં શાંત થવાની વાત જ નહીં, પેલા ઈ કયો અટકાવ્યા શું કામ? અને તમારી કરતા જો કોઈ બીજા ઉપર હોય તો આપણે આજથી એની નોકરી કરવી છે, તમારીને જ કરવાની થતી. કારણ કે માની લો કે આપણે જે શેઠની ત્યાં નોકરી કરતા હોય, પછી શેઠ આપણને બીજાની ઓફિસમાં મોકલે કે આ ભાઈ ની ઓફિસે જા, ત્યાંથી તું 5 લાખ રૂપિયા લેતો આવ્યો, કેજે અમારે શેઠે કીધું છે, અને ઓલો પૈસા લેવા જાય, અને પછી એમ કે તારા શેઠને જઈને કહેજે નથી દેવા લે, થાય કરી લે, તો ઓલાને જ અપમાન થાય ને. આપણા શેઠ નું આટલું નીચું, આપણે નોકરી કરવી શેઠ ની આટલી જ વેલ્યુ? જોકે કળિયુગમાં જ ન થાય, કારણ કે આવડા જ ગાળ્યું દેતા હોય શેઠ. પણ યમરાજ જે છે એ ધર્મ ને જાણવાળા મહાજન છે, એટલે આ યમદૂતોને બહુ ખોટું લાગ્યું કે અમે તો એમ માનતા હતા કે આ દુનિયામાં સર્વે સર્વા ઈશ્વર તમે જ છો. બહુ સુંદર સિદ્ધાંત યમરાજજી પ્રસ્તુત કરી રહ્યા છે, નહીં આ દુનિયામાં હું ભગવાન નથી. તો એક તો તમે સ્વરૂપમાં સાંભળ્યું કે યમદૂતોના વાળ ઊભા હતા હે ને, આવું સીધા થઈ ગયા હે ને, પેલું ટીવી મેડવેડે ને સેટ વેટ નું જેલ લગાવ્યું ને એવા સીધા થઈ ગયા, તેમ ભગવાન નથી. અત્યાર સુધી તમને ભગવાન માની તો તમારી નોકરી કરતા હતા, હવે તમે એમ કહો કે એમ ભગવાન નથી. તો પછી આ દુનિયામાં ભગવાન કોણ છે? યમરાજજી આજના ગુરુઓ જેવા પાખંડી નહોતા, હું જ ભગવાન છું, આપણે નોકરી ચાલુ રાખો, એવું ન સમજાવ્યું. યમરાજજી પોતાનું સ્થાન બતાવે છે કે સૌથી ઉપર સર્વે સર્વા ભગવાન નારાયણ, જેનાથી બધા અવતાર આવે છે એ નારાયણ. એ નારાયણ દ્વારા બ્રહ્માજી પ્રગટ થાય અને બ્રહ્માજી આ સંસારમાં સૃષ્ટિ કરે અને એ સૃષ્ટિમાં આવેલો હું એક જીવ છું, હું એક એવો વ્યક્તિ છું, હું એમનો ભક્ત છું, હું ભગવાન નથી, યમરાજજી એમના દૂતોને કહે છે. અને આપણે સંસારમાં એવા દેવી દેવતાઓને ભગવાન માનતા હોય, ઘણી વાર આપણે કહીએ કૃષ્ણ ભગવાન છે, ત્યારે કે નહીં તો અમારે દેવી કોણ છે? તમે જે બોલો છો એમાં જેનો જવાબ છે, તમે જેને દેવી માનો છો એ વાસ્તવમાં દેવી જ છે. દેવી દેવતા અને ભગવાન વચ્ચે શું અંતર છે? ભગવાન જે છે એ શેઠ છે, દેવી દેવતાઓ મેનેજર છે, અને આ બધા જીવ છે એ બધા કારીગર છે જે કર્મ કરે છે. ભગવાને ઇન્દ્રને વરસાદનો ડિપાર્ટમેન્ટ આપ્યો છે, ઇન્દ્ર વરસાદ કરવાનું કામ તમારું છે. યમરાજજીને ભગવાને ડિપાર્ટમેન્ટ આપ્યો છે કે આ સંસારમાં જે પાપ કરે એને સંસારમાંથી ઉઠાવી નરકમાં નાખી ત્યાં સજા આપી અને શુદ્ધ કરીને પાછા મોકલી દેવા, આ ડિપાર્ટમેન્ટ યમરાજજીનો છે. વાયુદેવ આ સંસારના લોકોને પ્રાણવાયુ પૂરો પાડવો હવામાંથી, એ કામ વાયુદેવના હાથમાં છે. આ સંસારમાં જળની વ્યવસ્થા કરવી વરુણદેવના હાથમાં છે. આ સંસારમાં અગ્નિની વ્યવસ્થા કરવી અગ્નિદેવના હાથમાં છે. આ સંસારના લોકોને પ્રકાશ આપવો એ સૂર્યદેવનું કાર્ય છે. 33 કરોડ દેવી દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર આ સંસારમાં એની સેવા કરે છે. તમે જેને ભગવાન માનો છો, જે દેવી કે જે દેવતાઓ, એ બધા કૃષ્ણની પાસેથી શક્તિ લઈ અને આ સંસારમાં તમને કંઈક આપે છે. બાકી કૃષ્ણની શક્તિ જો દેવતા ન માને, કોઈ દેવતાની તાકાત નથી આ સંસારમાં તમને એક રૂપિયો આપી શકે. આ કૃષ્ણ છે. ઝાડ હોય એમાં ડાળી ઘણી હોય, પાંદડાઓ ઘણા હોય, પણ એ બધાનું પોષણ એના મૂળમાંથી થાય. એમ આ જે સર્વ કઈ કારણ જોવો છો એ બધાનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જો સમજવું હોય ને, ભાગવતના પ્રથમ સ્કંદથી ભાગવતને વાંચવાનો પ્રારંભ કરો અને દ્વાદશ સ્કંદ સુધી જાઓ. હજાર પ્રસંગ એવા છે, ગમે ત્યારે અસુરો આક્રમણ કરે સ્વર્ગ ઉપર, ત્યારે ઇન્દ્રને 33 કરોડ દેવી દેવતાઓ સાથે સ્વર્ગ છોડીને ભાગવું પડે છે. ઘણા લોકો કે સૂર્યને ઈ ભગવાન, સૂર્ય ભગવાન છે. જોવો અષ્ટમ સ્કંદ સમુદ્ર મંથન પ્રસંગ, એ સૂર્ય અમૃત પીવાની લાઈનમાં બેઠા હતા કે મને અમૃત મળી જાય તો હું અમર થઈ જાઉં. આપણે જેને ભગવાન માનવી છે એ બધા મૃત્યુના ભયથી બંધાયેલા છે. મુક્ત વ્યક્તિ એક જ છે અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ. હવે 6 દિવસ ભગવાનના વિષયમાં સાંભળ્યું છે, છતાં યમરાજજીના પ્રવચનમાં વ્યાખ્યા થઈ રહી છે કે આ દુનિયાના સર્વે સર્વા નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ છે. રોજ સવારમાં 6 કે 6:30 નિયત સમયે સૂર્ય આકાશમાં ઉદિત થાય અને જયારે સંધ્યાનો સમય થાય નિયત સમય સૂર્ય અસ્ત થઈ જાય. આ વ્યવસ્થા કોણ કરે છે? એ સૂર્ય ભગવાનના આદેશથી રોજ સવારમાં ઉદિત થાય છે અને રોજ સવારમાં અસ્ત થાય છે. આ ભગવાનની વ્યવસ્થા છે. આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિઓ એના નિયમ અનુસાર જન્મ લે છે, નિયમ અનુસાર મૃત્યુને પ્રાપ્ત કરે છે. આ માત્ર ભગવાનના હાથમાં છે. તમે જે દેવી દેવતાઓને માનતા હોય, ખૂબ શ્રદ્ધા હોય, પણ કોઈ દેવી દેવતા એવા છે જે તમને મુક્તિ આપી શકે? મુક્તિ કૃષ્ણ સિવાય આ સંસારમાં બીજું કોઈ આપી શકતો નથી. કારણ કે જે દેવતાઓની પાસે જઈને તમે મુક્તિ માંગો છો ને, એ દેવતાઓ એ ખુદ જન્મ મૃત્યુથી બંધાયેલા છે. અરે જે વ્યક્તિ પોતે મુક્ત નથી, એ બીજાને કેવી રીતે મુક્ત કરી શકે? એટલા માટે આચાર્યો અને સંતો વારંવાર કે ભજન કરો, ભક્તિ કરો. શું કામ? કારણ કે સમય નષ્ટ થઈ રહ્યો છે. અને એટલા માટે ગુજરાતી જે સંતો છે, ગુજરાતી સંતો લખવામાં બહુ પાવરફુલ છે. શાસ્ત્રના મોટા મોટા સાર નાના નાના ભજનમાં લખી દે છે. નરસિંહ મહેતા ભણવા નહોતા ગયા, સંસ્કૃત આવડતું નહોતું, છતાં લખ્યું ને જળ કમળ છાંડી જાને પણ. હવે જળ કમળ કોઈ ગાય એટલે ખબર પડે કે કાલિયા દમન લીલા શું છે, એમાં સમજાઈ જાય. ભજન એટલે શોર્ટકટ. કોઈ પણ સિદ્ધાંતને, કોઈ પણ સારને સમજવાનો શોર્ટકટ છે ભજન. ભજન ગાય ને એટલે મગજમાં આઈડિયા આવી જાય કે આ ન કરાય, સમજાય. અને એટલા માટે આચાર્યોએ ભજન લખ્યા. એ ભજનને ગાઓ, સાંભળો, અને કદાચ એક શબ્દ જો લાગી જાય તો જીવન સુધરી જાય, નહીતર પળો વ્યર્થ જાય છે ને. અને એટલા માટે આચાર્ય લખે છે,
તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. માળા રે જપી લે પ્રભુ નામની.
જે સમય જીવનમાંથી પસાર થઈ રહ્યો છે, કેવી રીતે જાય છે સમય? સમય ક્ષણમાં જાય છે, સેકન્ડ કરતા તે જે સમયનો નાનો એકમ છે એનું નામ છે પળ. અને પળ એટલે એક સેકન્ડનો અડધો ભાગ. એવી એક એક ક્ષણ જો ભગવાનના નામમાં નહીં જાય ત્યારે એ જીવન વ્યર્થ છે. કારણ
ખાલી આવ્યા ખાલી જાશો, સાથે સોનારા લઈ જાશો.
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 ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની.
છ દિવસમાં એટલું તો સમજાઈ ગયું છે આપણને કે આપણે કઈ લઈને આવ્યા નહોતા અને કઈ લઈને જવાના નથી. આ બધાને ખબર છે કે નહીં? કોઈ એવું છે આ સિદ્ધાંત નો જાણતા હોય? હાલો ભાઈ, બધાને ખબર છે આપણે કઈ લાવ્યા નથી, કઈ લઈ જવાના નથી. તો અહીં શું કરવા આવ્યા? ભક્તિ કરવા. કારણ ભક્તિ કરો તો જીવન ધન્ય બને, નહીતર પછી મફતના ભાવમાં શમશાનમાં ભયું જાય આ શરીર. કારણ કે આ શરીરથી જો ભજન કરવામાં આવે તો શરીર ઉત્તમ છે. કાલે આપણે સાંભળ્યું બીજી વાતને કવિ અહીં લખી રહ્યા છે કે જીવન ધન્ય વાસ્તવમાં ત્યારે બને જયારે જીવનમાં ભગવાનની ભક્તિ હોય, આમાંથી કોઈ નાચું હોય તો શરમાવાનું નહીં હો, શરમ લાગે ને એ ભક્તિ ન કરીએ કે ક્યારે શું કામ? કારણ કે અંદર તો બહુ ભાવ થતો હોય કે હમણાં હું ઉભી થઈ જાઉં, હું આવડાની જેમ નાચું, પણ પછી એમ થાય ઘરે જશું બાજુવાળા શું કે છે, તમે નાચતા હતા? આવું મનમાં થાય કદાચ. એટલે કવિ આગળ કહે છે,
જોઠા જગના જોઠા ખેલ મનવા મારો તારો મેલ,
જોઠા જોઠા જગના ખેલ મનવા મારો મારો મેલ,
જોઠા જગના જોઠા ખેલ મનવા મારો તારો મેલ,
જોઠા જોઠા જગના ખેલ મનવા મારો તારો મેલ.
તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે રાધા નામની,
આવો ગોવિંદ પ્રભુ
તારી એક ફળ જાય લાગની, તું તો માળા રે જપી લે કૃષ્ણ નામની,
પાછો રિપીટ. જૂઠી માયા અને જૂઠા બધા ખેલ, પણ આમાં થાય છે હું, આ મારું છે, આ તારું છે, અને આવું કદાચ હજાર વખત સાંભળો ને તો આ જાય નહીં. કારણ એકવાર પ્રભુપાદજીને લોકોએ પૂછ્યું કે પ્રભુપાદજી તમારા પ્રવચનમાં આવી એકની એક વાત કરો છો, તમે શું, તમે શરીર નથી આત્મા છો, અમને ખબર છે, અમને ખબર છે અમે શરીર નથી આત્મા છવી, પણ પ્રભુપાદજી કે મૂર્ખ્યાવ યાદ નથી રહેતું તમને, એટલે મારે રોજ યાદ કરાવવું પડે. બધાને ખબર આ સંસાર ખોટો, આ બધું ખોટું, અહીંયા કાંઈ મારું નથી કાંઈ તારું નથી, તોય ચિંતા આખા ગામની, વહીવટ આખા ગામનો. એટલે પ્રભુપાદજીએ કીધું વારી ઘડીએ કથામાં જાઓ, રોજ આ ભજન સાંભળો. એવું નહીં કે મેં પેલા કથા સાંભળી લીધી એટલે હવે ન જવાય, કારણ કે અહીંથી બહાર નીકળશો એટલે આ બધું ભૂલી જશો અને પાછા યાદ કરશો, નહીં હું તો આ શરીર જ છું, આ ઘર મારું છે, આ ઘરવાળી ઈ મારી, આ છોકરી ઈ મારી, આ છોકરા ઈ મારા, અને આ બધું જો યાદ રાખવું હોય કાયમ તો એના માટેની એક વ્યવસ્થા પ્રભુપાદજીએ કરી, ઈ છે માળા. કેમ ઘણી વાર પ્રશ્ન થાય ભગવાનનું નામ એમ નામ ન લેવાય, માળા ન હોય તો, માળા વગેરે લેવાય, પણ માળા હાથમાં હોય ને તો એલું યાદ રહે હું શરીર નથી હું આત્મા છું, અને માળા જો ન હોય ને તો એ ભૂલાઈ જાય. અને બીજો ફાયદો કે જો માળા હાથમાં હોય ને તો ખબર પડે કે ના ના આપણે અત્યારે ભગવાનનું નામ લેવાનું છે, એટલે મન બાજુવાળાને ઘરે ન જાય, મન ઓફિસે ન જાય, અને એમાંથી મનને બચાવવું હોય તો માળા કરવી પડે. એટલે જો વ્યક્તિ માળા ચાલુ કરે ને પછી શું થાય,
હૈયે લાગી તાલા વેલી આંખે આસુડા ની હેલી, હૈયે લાગી તાલા વેલી આંખે આસુડા ની હેલી, ભક્તો ચાલો ને ચેતી ને જમના મારથી, તું તો માળા રે જપી લે રાધા નામની,
ભક્તો ચાલો ને ચેતી ને જમના મારથી, તું તો માળા રે જપી લે રાધા નામની,
તારી એક એક ફલ જાય લાખની, તું તો માળા રે જપી લે રાધા નામની,
માળા હાથમાં આવે પછી જપવાનું ચાલુ થાય, પછી હૃદય ચોખ્ખું થાય, અને હૃદય જયારે શુદ્ધ થાય ને ત્યારે એ હરે કૃષ્ણ બોલે કોઈ વ્યક્તિ આંખમાંથી અશ્રુઓની ધારા થઈ જાય. આજે શુદ્ધ ભક્તિના લક્ષણ. પણ એ ક્યારે થાય? એક એક પળનો જો ઉપયોગ કર્યો હોય તો. બાકી કવિ લખે છે કે જે ભક્તિ કરતા હોય ને એને ચેતીને ચાલવું જોઈએ. આવું એક કવિનું કહેવું છે. પણ ભાગવત કહે છે જે ભક્તિ કરે આંખ વીચીને દોડો, કારણ ક્યાંય પડવાના નથી. ક્યારેય ભક્તિમાં એકવાર આવી ગયો એનું ક્યારેય પતન નથી થતું. એટલે ભક્તિમાં થોડીક તકલીફ તો છે. અને શું તકલીફ છે? તમારું સ્તર નથી છતાં કહી દઉં.
ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરતું ભવકાર.
ભક્તિ ખાંડા કેરી ધાર,
ભક્તિ ખાંડા કેરી ધાર, તેથી ઉતરતું ભવકાર.
ભક્તિ ખાંડા કેરી ધાર, ઉતરતું
જેને લાગી છે લગન ભગવાનની, તું તો માળા રે જપીને રાધા નામની.
જેને લાગી છે લગન ભગવાનની, તું તો માળા રે જપીને રાધા નામની.
તારી એક પલ જાય લાખની, તું તો માળા રે તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપીને રાધે શ્યામની.
ભક્તિ ખાંડા કેરી ધાર, ખાંડા નો અર્થ થાય તલવાર. અહીં ધાર તલવાર ની ધાર હોય ને કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે આ ધાર ઉપર ચાલો, તો એમાં બે તકલીફ છે. એક તો એટલી પતલી ધાર ઉપર ચાલી ન શકાય, અને માનો કોઈ ચાલી જાય તો એનું પગ કપાઈ જાય. એટલે લોકો વિચાર કરે કે આટલી અઘરી હોય તો ભક્તિ ન કરાય. પણ એની સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ પ્રભુપાદજીએ કીધું કે ભક્તિ ખાંડા કેરી ધાર ભલે હોય, પણ જીવનમાં જો ભગવાનની લગની લાગે તો ભક્તિ એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. કેવી? તો કે છે, ભગવાનના નામને જપો, ભગવાનના નામનો જપ કરો, ભગવાનના નામનું કીર્તન કરો. અને કીર્તન કરતા કરતા થાક લાગે ત્યારે ઇસ્કોનમાં આવો અને પ્રસાદ ખાવ, અને આટલું કરીને હોઈ જાવ. બસ આ જ ભક્તિ છે. અને આટલી સરળ ભક્તિ ન કરે ને એને લોકો તો શું કે ખબર નથી. પણ મારી ભાષામાં મારું પ્રિય પ્રાણી એને ગધેશ કહેવાય. એટલે ગાઓ,
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે
કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે હરે. રમણ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી
રાધા રમણ ગિરધારી શ્યામ બનવારી
જય રાધા રમણ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી
રાધા રમણ ગિરધારી શ્યામ
જય રાધા રમણ ગિરધારી
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 જય રાધા રમણ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી જય રાધા રમણ ગિરધારી શ્યામ બનવારી
રાધા રમણ ગિરધારી શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી
આજે છેલ્લો દિવસ છે કીર્તન માં નાચી લો નહીતર પછી રહી જશો
આનંદ
ઉપર પંખાને જોજો
રાધા રમણ
ગિરધારી
શ્યામ બનવારી ગિરધારી શ્યામ બનવારી
શ્યામ બનવારી
ગિરધારી શ્યામ બનવારી
ગિરધારી શ્યામ બનવારી
નંદનંદન મુકુંદ મુરારી
રાધા રમણ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી
રાધા રમણ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી
રાધે આવો મોર મગો પ્રભુ આવો આપણી વચ્ચે આજે સુરત થી અનેક ભક્તો પધાર્યા છે શ્રી સુધીર પ્રભુ અશોક પ્રભુ જગદીશભાઈ તરપાળા હર્ષુ પ્રભુ અને ઘણા બધા અમારા સુરતના વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત છે અને એ વૈષ્ણવોનું સ્વાગત આપણે આ કીર્તન દ્વારા જ કરવાનું છે અત્રે અનેક મહાનુભાવો અનેક મહેમાનો ઉપસ્થિત છે જે લોકો પોતાનો અમૂલ્ય સમય કાઢી આ કથામાં આપણો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત છે તો એવા સર્વે મહાનુભાવોનું આ કીર્તન દ્વારા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તરફથી સ્વાગત કરીએ છીએ
શ્યામ હમને વૃંદાવન દેખા
તેરા 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 શ્યામ હમને વૃંદાવન દેખા રાધા જાત હો
રાધા તેરા શ્યામ દેખા રાસ જાત હો રાધા તેરા શ્યામ દેખા
રાધા રમણ નદિયા કી ધારા વહી જાય રે રાધા રમણ નદિયા કી ધારા વહી જાય રે
રાધા રમણ નદિયા કી ધારા વહી જાય રે
કૃષ્ણ નામ નદિયા કી ધારા વહી જાય રે
કૃષ્ણ નામ નદિયા કી ધારા વહી જાય રે
ધારા વહી જાય રે ધારા
વહી જાય રે ધારા વહી જાય રે ધારા વહી જાય રે
ધારા વહી જાય રે ધારા વહી જાય રે
ધારા વહી જાય રે ધારા વહી જાય રે ધારા
રામ
નદિયા કી ધારા વહી જાય રે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ અત્રે આપણી વચ્ચે જે મહાનુભાવો ઉપસ્થિત છે એમનું સન્માન કરીશું. પ્રત્યેક ભક્તો પોતાના સ્થાન ઉપર બેસે. આ મહાનુભાવોનું સન્માન થયા પછી થોડી વાર જ કથા ચાલશે. યમરાજજીના સારને સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરવામાં આવશે અને ત્યારબાદ ભાગવતજીની આરતી થશે અને આરતી થયા બાદ અહીંયાથી પોથી યાત્રાનો પ્રારંભ થશે. અને એ પોથી યાત્રા કરતા પહેલા એક મહાસંકીર્તન થશે, જે સંકીર્તન આપણને શ્રી સખાચિત્રક પ્રભુ કરાવશે. અને બધા ભક્તોએ આ સંકીર્તનનો લાભ લેવાનો છે. આજે અંતિમ દિવસ છે એટલા માટે જે કાંઈ મોડું થઈ રહ્યું છે એને ધ્યાનમાં નહીં, ઘડિયાળ બધા ખીચામાં મૂકી દો, મોબાઈલ સ્વિચ ઓફ કરી દો. કાલથી તમને અહીંયા કોઈ ડિસ્ટર્બ નથી કરવાનું. આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે આજ તમને ડિસ્ટર્બ કરવામાં આવશે, પણ એને થોડુંક અમારા વતી સહન કરી લેજો. હરે કૃષ્ણ
હરે કૃષ્ણ.